14 minutos, ¿no? La mayoría.
પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંત અનંત જ્ઞાનીઓ અત્યારે વર્તમાનમાં જે વિહરમાન એટલે કે સાક્ષાત ધરતી ઉપર વિચરણ કરી રહ્યા છે એવા 20 તીર્થંકર ભગવંતો જે મહાવિદેશ ક્ષેત્રમાં છે એ 20 તીર્થંકરો એટલે કે ભૂતકાળના તમામ તીર્થંકરો વર્તમાનમાં વિહરે છે એ તીર્થંકર અને ભાવિમાં પણ જે અનંત તીર્થંકર થશે આ બધા જ જ્ઞાનીજનો આ જગતના જીવોને જે માર્ગ બતાવી ગયા બતાવી રહ્યા છે અને આગળ પણ બતાવવાના છે એ માર્ગ અનાદિ અનંત સંસારનો અંત કરીને જીવાત્માને પોતાના સ્વસ્થાનમાં લઈ જનારો છે આ સંસારના માર્ગો કોઈ પણ ક્ષેત્રનો હોય જ્ઞાનીજનોએ 72 કળા બતાવી છે અને બહેનો માટે 64 કળા બતાવી છે હમણાં બહેનો કહે છે કે અમારે માટે 64 કેમ બરાબર ને બેન કારણ કે વર્તમાન કાળમાં દરેક વ્યક્તિ બહુ કોન્શિયસ છે એટલે હવે આપણે પ્રશ્ન એ થાય છે બેન કે કોણ આ કોણ બોલ્યું છે કે પુરુષોની 72 કળા ને સ્ત્રીઓની 64 કળા એમ તીર્થંકર બોલ્યા છે તો એને કઈ બહેનો પ્રત્યે કઈ પક્ષપાત હોય એને કોઈ એના તરફ નારાજગી હોય એનામાં કઈ ડિસ્ક્રિમિનેશન હોય તો આપણે એમ માનવાનું એમ જ હશે શું બેન જો પ્રશ્ન પૂછાય શું છે પણ આખરે પ્રશ્નનો જવાબ એમ આવશે કે જ્ઞાનીના જ્ઞાનમાં આમ દેખાયું છે ભગવાન ઇમેજિનેશન નથી કરતા એટલે કે ભગવાન કલ્પના નથી કરતા ભગવાન ભૂતકાળના માત્ર અનુભવ ઉપરથી નથી કહેતા ભગવાન માત્ર કોઈ પણ એક પક્ષને સારું લગાડવા નથી કહેતા એ શું કહી રહ્યા છે તેમને જ્ઞાનમાં જે સ્વરૂપ દેખાય છે તે કહે છે આજે અનુમાન કરીએ ને બેન તો અનુમાનમાં ક્યારેક કોઈ માર્કેટિંગ કરે છે બધા એમાં ફોરકાસ્ટ કરે એમાં એમ કે આ પ્રમાણે ભાવોની વધઘટ થશે પણ એમાં એવું બની જાય ઘણી વાર કે ફોરકાસ્ટિંગ એવું હોય છે આમ થશે અને બદલે તદ્દન માર્કેટ શું થઈ જાય ઉલટી થઈ જાય ને ભાઈ એવી રીતે ફોરકાસ્ટ થયું હોય કે આજે સખત વરસાદની આગાહી છે, અને એ દિવસે મૂંડ પાણી પણ ન પડે એવું બની શકે. કારણ કે આ બધા શું છે, અનુમાન છે. ત્યારે એક નાનીને, કેવડીને, સર્વજ્ઞને શું દેખાય છે, સામે પ્રત્યક્ષ દેખાય છે. જો તમે પ્રતિક્રમણ જોશો, ધ્યાનથી સાંભળ્યું હોય ને, તેમાં ઘણું બધું આજ તમને કદાચ નવું જાણવા મળ્યું હશે. એક તો પેલા ખામણા છે, ખામણાની અંદર પેલા ખામણા એટલે ખમાવવું. આપણે પંચ પરમેશ્વરને ખમાવીએ છીએ ને, તેમાં પંચ પરમેશ્વરનું સ્વરૂપ બતાવ્યું કે પેલા ખામણા અરિહંત ભગવાનજીને કરું છું. તો અરિહંત ભગવાન કોણ છે અત્યારે? અરિહંત એટલે ઘણા લોકોને જૈન સમાજમાં એ પણ ખબર નથી બેન કે અરિહંત અને કેવલી વચ્ચે શું તફાવત છે. આમાંથી કેટલાને ખબર છે અરિહંત ને કેવલી વચ્ચે શું તફાવત છે? સાંભળો બેન, આપણી આપણે માટે વિચાર કરવો પડે છે કે આપણે પૂરા આપણા પરમપિતા પરમાત્મા જેને આપણે અરિહંત કહીએ છીએ, તો અરિહંત ભગવાન કેવલી હોય કે ના હોય જ ને? તો પછી અરિહંત માં કેવડી નો ફરક શું? અરિહંત અને સિદ્ધ, અરિહંત અને સિદ્ધ વચ્ચે નહીં, અરિહંત અને કેવડી વચ્ચે શું તફાવત? તમે તો પછી પહેલું ખામણું ત્રીજું ખામણું શું બોલ્યા? તમે પેલા ખામણા અરિહંત ભગવાન ને કર્યા, બીજા સિદ્ધ ભગવાન ને કર્યા, ત્રીજા કેવલી ભગવાન ને કર્યા. જો પ્રતિક્રમણ ના શબ્દો આપણે માઇનસલી અને ખાલી ધ્યાનથી ભણ્યા નું, ખાલી વાંચ્યા પણ હોય ને, તેમાં થોડા શબ્દો ઓમિટ કર્યા છે. શું કર્યા બેન? એ કેવલી છે, એ જ કેવલી માંથી કોઈ પણ તીર્થંકર હોઈ શકે, અને તીર્થંકર કેવલી તો હોય, પણ બધા જ કેવલી તીર્થંકર ન હોય. ખાલી એમાં થોડોક તફાવત છે કે આપણે ભારતનું તમે બંધારણ જાણો છો, એમાં બધા જ પેલા એમએલએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણે બધા બને, એમાંથી કેબિનેટ પ્રધાનો બને. એટલે કેબિનેટ પ્રધાન તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા કેબિનેટ પ્રધાન હોય એવું ન બને, અને કેબિનેટ પ્રધાન માંથી એક વડાપ્રધાન બને. એટલે વડાપ્રધાન તો કેબિનેટ મંત્રી કહેવાય, પણ કેબિનેટ મંત્રી બધા વડાપ્રધાન ન કહેવાય. એટલે તફાવત કેટલો છે કે કેવલી ભગવાન તો ક્યારે આંધળા પણ હોય, મૂંગા પણ હોય, મૂંગાને કે આંધળાને કેવો જ્ઞાન ન થાય એવું નથી, પણ તીર્થંકર ભગવાન કદી પણ મૂંગા કે આંધળા હોય, કારણ કે તીર્થંકર શું આપે? દેશના આપે ને. જો એટલે એમાં પુણ્યની પ્રકૃતિમાં તફાવત છે, જ્ઞાનમાં તફાવત નથી. કેવળીનું જ્ઞાન અને તીર્થંકરનું જ્ઞાન સમાન જ હોય, કેવળ જ્ઞાન, પણ કેવળીને અતિશયો ન હોય, તીર્થંકરને અતિશયો હોય. અતિશય એટલે આપણે બોલીએ ને 34 અતિશય, એટલે એને 12 પ્રકારની પરિષદ આવે, એના માટે સંવત્સરણ રચાય, એની આગળ અષ્ટપ્રતિહાર્ય ચાલે, એના કલ્યાણકો મનાવાય, આ બધું શું કહેવાય? એની પુણ્યની પ્રકૃતિ, એનું યશનામ કર્મ એવું પ્રબળ હોય કે ત્રણ લોકમાં એની કીર્તિ ગાજે, દેવતાઓ વડે પૂજ્ય હોય, ઇન્દ્ર આવીને એની ઉપાસના કરે, એની પૂજા કરે, આ બધું કેવળીમાં ન સંભવે. એટલે આપણે કેવળીના જો એકમાત્ર સામાયિકને પ્રતિક્રમણ એ જૈન દર્શનની બાળકોથી છે, કક્કો બાળકની આલ્ફાબેટ છે, આલ્ફાબેટ આપણે એટલું માત્ર જાણી લઈએ ને પ્રાથમિક જ્ઞાન, તો પણ તમારો જૈન ધર્મનો કોન્સેપ્ટ આખે આખો ક્લિયર થઈ જાય. એમાં 20 વિહરમાન તીર્થંકરના નામ આવ્યા છે. આપણે માત્ર બધા એક સિમંદર સ્વામીનું નામ જાણીએ, તીર્થંકર 20 રહેશે. જુઓ વર્તમાનમાં આપ બીજા બધાને પૂછો ને બે હિન્દુ ધર્મમાં, એમાં તો કેટલા બધા દેવતાના નામ મોડી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે વગેરે, અને આપણને વર્તમાનમાં વિચરતા એવા 20 તીર્થંકર એના નામ પણ ભાગ્યે જ કહીને ખબર હશે. કારણ કે આપણે એની બહુ ઉપેક્ષા કરી છે, જ્ઞાનની માર્ગમાં આપણે ઘણી ઉપેક્ષા કરી છે, પણ ખરેખર એટલે મારું આપણે જે વક્તવ્ય ચાલતું હતું એમાં શરૂઆત એમ હતી કે આવા 20 વિહરમાન તીર્થંકર, ભાવિમાં થનારા તીર્થંકર અને ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થંકર બધાએ જગતના જીવોને આ ભવિષ્યના માર્ગમાં મારો ને તમારો અનંત સંસાર ઘટે અને આપણે આ સંસારમાંથી નિવૃત્ત થઈને આ સંસારના તમામ જીવનો એનો અંત કરીને આખા પરિભ્રમણનો છેડો લાવીને આપણે બધા મોક્ષમાં જઈ શકીએ એવો માર્ગ બતાવે છે. પણ એના અનુસંધાને જ આપણે આ વાત કરી કે જો આપણે પ્રતિક્રમણ ને થોડું પણ માઇન્યુટલી વાંચીએ ને તો આપણને બધા વ્રત ની ખબર પડી જાય. આ જે 14 નિયમ લેતો ને તેમ એને પણ 7મા વ્રત નો જ ભાગ છે. તમે દરેક વ્રત બોલ્યા ને પેલું અણુવ્રત ખુલ્લાવું પાણી વાયાવો વેરમણ એમાં એને બોલ્યા કે હું પેલા અણુવ્રત માં પ્રાણાતિપાત થી વિરમું છું. બીજું અણુવ્રત ખુલ્લાવો મૃષાવાયાવો વેરમણ હું મૃષાવાદ થી વિરમું છું. ત્રીજામાં બોલ્યા અડીના દાણાઓ વિરમણ લગતા દાન થી વિરમું છું. ચોથામાં મેહુણાઓ વિરમણ મૈથુન થી વિરમું છું. પાંચમું પરિગહાઓ. પણ એમાં જુઓ પરિમાણ શબ્દ આવ્યો છે, વિરમણમ નથી આવ્યો. પરિગ્રહ નું શું હોય? પરિમાણ. હું માફ કરું છું કારણ કે ગૃહસ્થાશ્ર ની શ્રાવક પરિગ્રહ થી વિરમી શકે એટલે કે સંપૂર્ણ ત્યાગ ન કરી શકે, વિરામ ન કરી શકે. આપણા અણુવ્રત છે પણ તો પણ પરિગ્રહમાં આપણને પરિમાણ શબ્દ આવે એટલે એક એક શબ્દ કેટલા સિગ્નિફિકન્ટ છે. તમને બધાને સમસ્યા એ હશે કે આટલી બધી પરંપરા પ્રતિક્રમણ ની ચાલે છે. આપણે શ્વેતાંબર મૂર્તિ પૂજક નું પ્રતિક્રમણ, તેમાં અચલગત નું જુદું હોય, ટપાગત નું જુદું હોય, ખતરગત નું જુદું હોય, સ્થાનકવાસી તો એમાં ગોંડલ સંપ્રદાય નું કે દરિયાપુરી નું કે ખંભાત સંપ્રદાય નું કે મારવાડ નું વગેરે વગેરે જુદા હોય. એ પણ આપણે મૂંઝાવાની જરૂર નથી કારણ કે આ ખરેખર જુદા નથી પણ દેશકાળ પ્રમાણે એમાં જ્યાં જ્યાં આચાર્ય ભગવંતો જે પ્રમાણે વિચારતા હતા ને એ વખતે એને વિસ્તાર કે સંક્ષેપ કરીએ. જો આજે આપણે અમેરિકામાં છીએ, તમે અહીં બેઠા છે, આમાં કોઈ પણ વિધિ સહિત પ્રતિક્રમણ નથી કર્યું, બરાબર છે? આપણે ખરેખર તો જરૂર પડે તો નીચે બેસી શકીએ. જો જેનાથી નસીબ દેખાતું એને વાતે વાત જુદી છે પણ આપણે થોડા સાતા સુવિધા થઈ ગયા છે. શું થઈ ગયા છે? અનુકૂળતાને માટે. એટલે આપણને વિધિમાંથી છટકવાનું એક પણ નિમિત્ત મળે ને તો આપણે છટક્યા વિના રહીએ નહીં. પણ આ જે થાંભળા હતા ને એ વજ્રાસન છે, જમ્યા પછી એક આસન જ કરી શકાય. કોઈ જાણકાર હોય ને પૂછજો કયું આસન કરાય દે, વજ્રાસન. તો આપણે પ્રતિક્રમણ કરનાર હોઈએ ને તો એને ઘણા પૂછે કે એક્સરસાઇઝ કરો છો? તો જ્ઞાની કહે છે કે જૈન કુળમાં જન્મેલાને એક્સરસાઇઝ કરવા જવાની જરૂર ન પડે. શું કામ ન પડે? એ સવાર ને સાંજ બે વાર પ્રતિક્રમણ કરે ને એમાં બધા આસન આવી જાય છે. ઉત્કૃષ્ટિ વંદના કેમ કરવાની છે? ગૌધુ આસનમાં ગાયને દોતા હોય ને એવી રીતે બેસીને ઈચ્છાને સમા સમળો બોલવાનું છે. હવે આવી રીતે બેસે ને બેન, આ તો જરા અરુચિકર વાત છે પણ સવાર પહેલાના વખતમાં બાત ટોયલેટ કેવી રીતે જતા? એને રેચક ગોળીઓ ન ખાવી પડતી. એક મુદ્રા છે, એક પોસ્ચર છે, એટલે આની અંદરમાં બધો જ ગેસ ઓટોમેટિક સબસાઇડ થઈ જાય. એટલે ખાલી આપણે જો પ્રતિક્રમણ ને મુદ્રા સહિત વિધિ સહિત સમજણ પૂર્વક અને પાપના પ્રસારણ રૂપે કરીએ ને તેમાં બારે બાર વ્રત, શ્રાવકના બાર વ્રત એની સમજણ આવી જાય. બહુ સુંદર વાત છે, તમે લોકો ચોક્કસપણે સાંભળજો અને સમજજો કે આપણે અત્યારે પ્રતિક્રમણ નો છેદ ઉડાડી નાખ્યો છે. પર્યુષણના 8 દિવસ પણ સંપૂર્ણપણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ એવો આપણો આગ્રહ નથી. જો અહીંયા ભાવના હોય ને અત્યારે મ્યુઝિક તાલ સુન સંગીત તો આખો હોલ ભરાઈ ગયો છે, ને સારા સ્વાધ્યાયકાર હોય ને તો પૂર્ણ હોલ ભરાઈ ગયો છે. અને સાથે પાછળથી જો ભોજન હોય તો બહાર પણ થોડા ઉભા હોય, બરાબર છે ને? પણ જો ખાલી પ્રતિક્રમણ હોય, તમને કદાચ યાદ હશે બેન કે ન્યૂજર્સીમાં જયારે જૈના કન્વેન્શન હતું ને ભાઈ, ત્યારે બધાનો આગ્રહ હતો કે આપણે આવડું મોટું કન્વેન્શન કરીએ છીએ અને જૈન મેસેજ આપવા માટે. જૈનાનો હેતુ શું છે? કે આપણી આખી જૈન કોમ્યુનિટીને ભેગી કરી અને જૈન વે ઓફ લાઈફ એનું આપણે વારે વારે પુનરોચ્ચારણ કરીએ. તેમાં સવારે પ્રતિક્રમણનો એક કાર્યક્રમ રાખ્યો હતો. એમાં સ્થાનકવાસીનું, ડેરાવાસીનું, દિગંબરનું બધા કરવાને માટે રૂમ આપ્યા હતા. અને એક એક સ્પીકરને પણ કહી દીધું હતું કે ભાઈ તમે પ્રતિક્રમણ કરાવશો. અને સ્વેચ્છાએ બધાએ કીધું હતું કે હા, ત્રણે બધા સ્પીકરના એક એક સ્કોલર પણ કરાવવાના હતા. અને છતાં પણ સવારે પ્રતિક્રમણના રૂમમાં કરાવનારા એક અને જેને ઘરે ઉતર્યા હોય અથવા તો જેની સાથે તમે કામ સોંપ્યું હોય ને ત્યાં લઈ આવવાના, મૂકવાના અને ગાઈડ કરવાના, એ અને બીજા એકાદ એના પ્રેમીજન કે જેને એના તરફ આદર ભક્તિ હોય, એટલે એને સારું લગાડવા માટે આવવું પડે. એટલે આવા 3-4 જણા હતા. અને એક જગા એ યોગાના ક્લાસમાં વગર એલાવે, વગર આમંત્રણે, વગર કહીએ, પોતાના હાથમાં બચકો લઈને, આસન લઈને બધા આવીને ગોઠવાઈ ગયા હતા કે રૂમ ટૂંકો પડ્યો. શરીર નો મધ ઉતારવો છે પણ પાપ નો મધ ઉતારવો નથી. મધ એટલે મેદ, મેદ એટલે વજન, લેયર. એક શરીરના લેયર ઉતરવાની હોય તો આ તો વગર પૈસે છે, અહીંયા તો ક્લાસ ભરવાના પૈસા પણ નહીં આપવા પડે, તો પછી પ્રતિક્રમણ કરાવવાના, પ્રતિક્રમણ સાંભળવાના કોઈ પૈસા આપવા પડે છે. સિંહાસનમાં આવશ્યક શબ્દ જેના માટે મૂકવામાં આવ્યો છે, એક પણ ક્રિયા માટે મુનિ ભગવંતોને એક સંવત્સરી એના દિવસે ઉપવાસ અનિવાર્ય હોય, કારણ કે એમના સાધુપણાના માર્ગમાં એને જે દોષો લાગી જાય છે એ દોષોના પ્રાયશ્ચિત રૂપે સંવત્સરીના દિવસે એક ઉપવાસ, અને બીજો એને કાર્તિક પૂર્ણિમા જયારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે સાધુઓની સંવત્સરી કાર્તિક પૂર્ણિમા કહેવાય. એનું સંવત્સર એટલે વર્ષ, એ વર્ષ એમને એ ઉપવાસ ફરજિયાત કરવાનો હોય. ઉપવાસ માત્ર એક ફરજિયાત, અને પ્રતિક્રમણ 365 ફરજિયાત. નિર અપવાદ એક આચાર્ય ભગવંત નું કારધર્મ થયું હોય, મૃત્યુ પામ્યા હોય અને હજી એનું ડેડ બોડી પણ ત્યાં પડ્યું છે ઉપાશ્રયમાં, તો પણ એના શિષ્યોએ પ્રતિક્રમણ કરવા બેસવું પડે. ભગવાન મહાવીર સ્વામી આદિ તીર્થંકરોના કાળમાં દેવાદી ઇન્દ્રો વગેરે પણ ભગવાનના દર્શન કરવા આવતા, એ લોકોને કાળ નહોતો. દેવતાઓ છે ને કાળે જ દર્શન કરવા આવે એવું નથી, એને તો વિકલ્પ આવ્યો કે ચાલો અહીંયા તીર્થંકર પરમાત્મા છે ને દર્શન કરવા જાય. અને તીર્થંકર પરમાત્માના આટલા શિષ્યો ગૌતમ ગણધરાજી દેખાવ હોય, એ બધા શિષ્યો, ઇન્દ્ર પણ ભગવાનના દર્શન કરવા આવ્યા હોય તો એક પણ શિષ્ય ત્યાં બેઠો ન હોય, પ્રતિક્રમણ કરતો હોય. ભગવાનના 36,000 સાધ્વી અને 14,000 સાધુ, અને વર્તમાનમાં પણ જેને ક્રાંતિનો ઝંડો લીધો હોય, સંપ્રદાય વગેરે છોડ્યા હોય અને પોતાને પોતાની રીતે પોતાનો પંથ સ્થાપ્યો હોય, એ અપવાદ છોડીને બાકી 24 તીર્થમાં જે સંઘ માન્ય સાધુઓ છે એમાંના એક પણ સાધુ કોઈ પણ સાંજે તમને ઉપાશ્રયની બહાર ક્યાંય જોવા મળશે? ક્યાંય કલ્પના કરો, અત્યારે આ ભારત ક્ષેત્રમાં ડેરાવાસી, દિગંબર, શ્વેતાંબર જે પણ હશે, તેરાપંથી, એ બધા મુનિ ભગવંતો સંધ્યાકાળ પછીની દેખરી શું કરતા હોય? માત્ર ને માત્ર પ્રતિક્રમણ કરતા હોય. ન સજ સ્વાધ્યાય થાય, ન એ ટાઈમે વ્યાખ્યાન થાય, ન એ ટાઈમે ભક્તિ થાય, ન એ ટાઈમે પ્રતિલેખના થાય, ન એ ટાઈમે વાંચના થાય, માત્ર ને માત્ર શું થાય? પ્રતિક્રમણ થાય. અને સાધુ ભગવંતોને તો પાપના દરવાજા કેટલા બંધ છે, કેટલા બંધ છે ભાઈ? આપણા બધા ખુલ્લા, એના મોટા ભાગના બંધ, એટલે એને આશ્રવો આવવાના છિદ્રો પણ અતિ અલ્પ છે. અને છતાં પણ મનમાં વિચાર કરશે કે આવા કઠોર તપને તપનારા, આવા કડક નિયમનમાં રહેનારા અને પ્રાણના ભોગે પણ વ્રતની રક્ષા કરવાના જેને ઓઠ લીધા છે એવા મુનિ ભગવંતોને પણ જો પ્રતિક્રમણ અનિવાર્ય હોય તો શ્રાવકોને કેટલું અનિવાર્ય હોય? તમે આગમ વાંચો ત્યારે જ તો આગમ ખોલો. ભગવાનના જેટલા પણ શ્રાવક હતા એ નિયમિત રીતે નિત્ય પ્રતિક્રમણ કરનારા હતા. અને આપણે માત્ર પર્યુષણના 8 દિવસ પણ આ પ્રાઇમ ડે માં પ્રાઇમ ટાઈમ નથી કાઢી શકતા, પછી ક્યાં કાઢશે? મનુષ્યનો ભોગ પૂરો થઈ જશે, પડઘરમાં પૂરો થઈ જશે. અવશ્ય એટલે અવશ્ય કરવા જેવું, અનિવાર્યપણે કરવા જેવું. આ 32 આગમમાં 45 આગમમાં આવશ્યક નામનું એક આગમ આપ્યું છે, એની અંદર માત્ર આ 6 આવશ્યકની વાત કરી છે. એનામાં આપણને બીજા એના ઉલ્લેખો બીજા આગમમાં પણ મળે છે, એટલે માત્ર એક જ આગમમાં કીધું છે ને, અનેક જગાએ એના પ્રૂફ છે કે 6 આવશ્યકમાં સામાયિક એક. પેલો અવશ્ય શું છે બેન? સામાયિક છે. બીજો અવશ્ય શું છે? ચોવીસ સંતો, એટલે કે ચોવીસ તીર્થંકરોની સ્તુતિ લોકસ્થ. જો સ્થાનકવાસી હોય, ડેરાવાસી હોય, દિગંબર હોય, તેરાપંથી હોય, આવશ્યક છ જ છે, નથી પાંચ, નથી સાત. એમાં દરેકનો પહેલો આવશ્યક સામાયિક છે, બીજો આવશ્યક ચોવીસ સંતો છે, ત્રીજો આવશ્યક વંદના છે. વંદના એટલે જે વંદના આપણે જગન્ય વંદન કોને કહેવાય? મધ્યણમ વંદામિ. અને મધ્યમ વંદન કોને કહેવાય? તો આપણે જયારે ગુરુ ભગવંતોની સામે જઈએ અને તીખુતો, જો આ તીખુતો નો પાઠ છે ને બેન, એ તમને સ્થાનકવાસી પરંપરા સિવાય ક્યાંય જોવા નહીં મળે. પણ જો તમે આગમ ખોલશો તેની અંદરમાં ઉપાસક દશાંગ નામનું આગમ છે, જેમાં દસ શ્રાવક ના અધિકાર છે. એ ભગવાનના શ્રાવક હતા ને, એ શ્રાવકો સંવત્સરમાં આવ્યા અને એને ભગવાનની વંદના કઈ રીતે કરી હતી એનો આ અક્ષર સહપાઠ છે. કે ભગવાનને કઈ રીતે શ્રાવકે વંદન કર્યા? તો તીખુતો એટલે ત્રણ વાર, આયાહીણમ પયાહીણમ એટલે આદાન પ્રદાન. આપણે ભગવાનની ભૂમસીમાં પ્રદક્ષિણા કરીએ છીએ આમ કરી, એટલે આ ભગવાન ચતુર્મુખ હતા અને ભગવાનનું મુખ ચારે બાજુથી દેખાય, એટલે પરિષદ ગમે ત્યાં દેખીએ તે ભગવાનને પ્રદક્ષિણા કરવા માટે એ વખતે ક્યાંથી સ્થાન છોડીને આખું સંવત્સરણ ઉભું થાય અને ભગવાનને પ્રદક્ષિણા કરવા માંડે તો સંવત્સરણનું વાતાવરણ કેવું થઈ જાય? બધા આવી ગયા છે, પછી કોઈ પાછળથી પણ આવે ને તે શું કરે? આયાહીણમ પયાહીણમ વંદામિ, એટલે જયારે ભગવાનની પ્રદક્ષિણા કરતા એને મુદ્રા કરે છે, વંદામિ વંદન કરું છું, નમન સ્વામી નમસ્કાર કરું છું, વંદામિ નમન સ્વામી, આયાણમ પયાણમ વંદામિ નમન સ્વામી, સત્કાર એની એટલે સત્કાર કરું છું, સન્માન એની સન્માન કરું છું, સત્કાર એની સન્માન એની, કલ્યાણકારી છો કલ્યાણ, મંગલમ આપ મંગલ સ્વરૂપ છો, દેવ્યમ દેવ સ્વરૂપ છો, ચૈત્યમ ચૈત્ય સ્વરૂપ છો. જો ચૈત્ય એટલે અહીંયા વર્તમાનમાં આપણે એનો અર્થ મંદિર કરીએ છીએ, પણ આગમમાં ચૈયમ ચૈત્ય શબ્દ જ્ઞાનના અર્થમાં વપરાણો છે. મંદિર છો મુક્તિ સન માંગલ્ય ક્રીડા ના પ્રભુ, રત્નાકર પછી બોલીએ છીએ ને, તમે શેનું મંદિર છો? તો કે મંદિર છો મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના, એટલે મુક્તિ ની મંગલ ક્રીડા, એટલે શું? જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, એનું તમે મંદિર છો. એટલે ભગવાન ને સાક્ષાત મંદિર કહ્યું, ભગવાન ને સાક્ષાત ચૈત્ય કહ્યું, પણ ચૈત્ય એટલે ત્યાં જ્ઞાન શબ્દ છે, એટલે જે કેવડી છે ને એને માટે આપણે જ્ઞાન શબ્દ વપરાય, એ ચૈયમ એટલે દેવ્યમ ચૈયમ, ચૈયમ એટલે ચૈત્ય સ્વરૂપ છે. પજુવા સ્વામી, પજવા સ્વામી એટલે હું તમારા ચરણમાં આવી ચુક્યો છું. જો બૌદ્ધ ધર્મમાં આપણે શબ્દો છે, શબ્દ શું છે? બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. ગચ્છામિ એટલે જઈ રહ્યો છું, ગચ્છામિ એટલે જાઉં છું, અને પજવા સ્વામી એટલે પહોંચી ગયો છું. જવામાં તો પાછા પણ વળી શકાય, જવામાં તો માઇન્ડ ચેન્જ પણ થઈ જાય, જવામાં રસ્તો પણ ફંટાઈ જાય, પણ પહોંચી ગયો છું એટલે અર્પણ થઈ ચુક્યો છું. એટલે ભગવાનના સમસરણમાં આવી અને શ્રાવક કહે કે પજુઆ સ્વામી આપના ચરણમાં હું પહોંચી ગયો છું, આવી પરમાત્માની સ્તુતિ હતી. એટલે એના વડે જે વંદન થાય ને એ મધ્યમ વંદના કહેવાય. શું કહેવાય? પહેલી વંદના રસ્તામાં ગુરુ ભગવંત મળે તો આપણે શું કરીએ? ત્યારે વાંકાવાળીને ઈચ્છા ની ખમા સમણો વંદિયો જાણી જાય બધું ના બોલાય, એટલે આપણે મથેરમ વંદાને કહીએ. અને આ તીખુતો નો પાઠ છે એ મધ્યમ વંદના છે. અને ઈચ્છામિ ખમા તમણો જો મે દેવસ્યો અયારો કહો, આ જે પાઠ છે ને એના અર્થ જરૂર વાંચજો. જો આ દરેક પુસ્તકમાં સાર્થ પ્રતિક્રમણ સૂત્ર, ડેરાવાસીમાં પુસ્તકનું નામ હોય છે સાર્થ, એટલે એટલું પણ હોય, પણ સાર્થ એટલે શું? અર્થ સહિત. અને અહીંયા જે તમારી પાસે હમણાં પુસ્તક હતા એ સ્થાનકવાસી, તેમાં બધામાં સામે અર્થ આપ્યો છે. તો એ ઉત્કૃષ્ટ વંદના છે કે જે સાંજના પ્રતિક્રમણ સમયે ગુરુ ભગવંતની સમીપે જઈને એના ચરણોને વંદન કરતા કરતા, એટલે એને પૂછે છે કે હું તમને સ્પર્શ કરું, ઈચ્છામિ ઈચ્છું છું ક્ષમા તમણો વંદિયું જાણી જાય નિસી જાય કરીને, તો એમાં આપ કહે છે કે આપને મારા પર્શ થી કઈ ગુલામ ના થાય. આજે 200-500 માણસ આવ્યા હોય, ગુરુ વયોવૃદ્ધ હોય, કદાચ ગ્લાન એટલે બીમાર પણ હોય. હવે એ વખતે 50 જણા આવીને એના પગને માથું ઉડાડે શું થાય? એને કિલામ ના થઈ શકે. એટલે આપણે જ્યાં બેઠા હોય ને ત્યાં ને ત્યાં આપણે આજે આ માસ કરીએ છીએ, ગુરુના પગને આખડાવીએ છીએ. આપ સત્તા ભે જવાની આપ યાત્રા સ્વરૂપ છો. ગુરુના ચરણમાં આવ્યા એટલે યાત્રા થઈ ગઈ. આ ઉત્કૃષ્ટ ઘટના છે. એટલે સામાયિક 24 સંતો 2 વંદન 3 અને ચોખ્ખો આવશ્યક પ્રતિક્રમણ છે. આખું નામ પ્રતિક્રમણ કહેવાય. એમાં પ્રતિક્રમણ ઇટસેલ્ફ એ આવશ્યકમાં ચોથો આવશ્યક છે. અને સ્થાનકવાસીમાં જે તમે 99 અતિચારનો હમણાં કાયો કર્યો ને, એ 12 રત્ન અતિચાર છે. અને આપણે મૂર્તિ પૂજક સંપ્રદાયમાં જે વંદિતું છે એ જ પ્રતિક્રમણ છે. વંદિતુનો પાઠ છે ને એ અતિચાર છે. 14 દિવસે તમે અર્થ સહિત બોલો છો અને સામાન્ય રીતે આપણે વંદિતું બોલીએ છીએ. એટલે આખું પ્રતિક્રમણ આ ચોથા આવશ્યકમાં સમાઈ જાય. અને પાંચમો આવશ્યક છે, તેનો છે કાયોત્તર. કાયોત્તર એમાં પછી લોગસ ના પાઠ થી પણ કાવશક થાય. લોગસ ન આવડે એ નૌકાર થી કરે. અને જેને ધર્મ ધ્યાન નો કાવશક આવડે, ધર્મ ધ્યાન એ 4 ધ્યાન માં 3 ધ્યાન છે, 2 શુભ ને 2 અશુભ. તેમાં ધર્મ ધ્યાન તો ધર્મ ધ્યાન માં ભગવાન ને પૂછ્યું, આગમ નો પાઠ છે, હે ભગવાન શે કિતમ ધમ્મે જાણે, હે ભગવાન ધર્મ ધ્યાન શું છે? તો ભગવાન કહે છે કે ધર્મ ધ્યાન ના 4 પ્રકાર છે, એના 4 ભેદ છે, એના 4 અવલંબન છે, એની 4 અનુપ્રેક્ષા છે. એટલે આવી રીતે જો એ પાઠ થી પાઠ કરીએ તો એ ધર્મ ધ્યાન નો કાવશક કહેવાય, અને નહીં તો લોગસ નો કહેવાય. લોગસ નો પણ કાવશક હતો નહીં ખરેખર. કાયોત્સર્ગ એટલે શું? કાયા નો ઉત્સર્ગ કરી દેવો, કાયા ને છોડી દેવી. તો કાયા ને છોડીએ તો ક્યાં જવાનું? કાયા ને છોડીને ક્યાં જવાનું? આત્મા તરફ જવાનું. પણ આત્મા તરફ જવાનો વે તો કે તમે શ્વાસ ને જુઓ. એટલે લોગસ ના પાઠ માં જેટલી 7 ગાથા છે, 7 શ્લોક છે, એમાં ટોટલ આપણે 108 શ્વાસ જાય. શું છે? 108 શ્વાસ નો કાવશક હતો. પણ ધીમે ધીમે આપણી એકાગ્રતા હટવા માંડી એટલે બધા ધ્યાન મગ્ન થઈને શ્વાસ ને આવતો જતો, શ્વાસ ઉચ્છ્વાસ ને નિઃશ્વાસ, શ્વાસ લેવો અને ઉચ્છ્વાસ કરવો, એ બધા જોઈ ન શકતા. એટલે એને એક લોગસ આપી દીધો. એક લોગસ બોલે એટલે 4 લોગસ બોલે ને, એટલે 108 શ્વાસ થઈ જાય. 4 લોગસ માં 108 શ્વાસ થઈ જાય. એટલે જેને શ્વાસ જોતા ના આવડે ને એટલા માટે લોગસ. પણ લોગસ તો કામ આપ્યો, તેની અંદર 24 તીર્થંકર ની સ્તુતિ છે. વળી ગણધર ભગવાન રચિત છે, એના એક એક શબ્દ મંત્ર સમાન છે. એટલે એમાં કાયોત્સર્ગ ધ્યાનમાં આપણને બળ આપે છે. તો આવો ચોથો આવશ્યક, પાંચમો આવશ્યક કાવશ્યક નો છે, અને છઠ્ઠો આવશ્યક તેનો થયો પ્રત્યાખ્યાન, પછાણ લેવાનો. એટલે એ વખતે પ્રતિક્રમણ કર્યા પછી મહદ અંશે શ્રાવકો રાત્રિ ભોજન કરનારા ન હોય. આ સાચું બોલું છું ને? કેટલાક રાત્રિ ભોજન ન કરનારા હોય તો પછી તાળી ચાલી મિત્રો ધારી સાડી મિત્રો નો ધર્મ શું થાય? આપડે તાળી મિત્રો કેટલા દે? હલો હલો કરવા માટે ભેગા થઈ જાય એવા. પછી થાળી મિત્રો ડિનર કરવા વાળા, અને પછી પ્યાલી મિત્રો ચાલે છે ને? અહીંયા પ્યાલી મિત્રો વાળા વિચાર કરશો, ક્યાં જન્મ્યા, ક્યાં જીવીએ છીએ, કયા લેવલે છીએ. પછી પ્રતિક્રમણ યાદ આવે, થાળી મિત્રો તાળી મિત્રો ને પ્યાલી મિત્રો, પછી ન યાદ આવે. પણ કહેવાની વાત એ છે કે જીવનની સુધારણા કરવાનો આ 6 આવશ્યક સમજનારા જો જિંદગીમાં એક વખત આ 6 આવશ્યક ને બીજું કશું તમને આ કક્કો બાળકી છે. આ શું છે? કક્કો બાળકી છે. તમને ખબર છે આપણે આલ્ફાબેટ માં છે ને, એની અંદર તમે લખવા માંડો 1 2 3 4 5 એક થી માંડીને 999 સુધી લખો. 1 2 એટલે આંકડામાં નહીં લખતા, શબ્દમાં ONE 1 TWO 2 એમાં ક્યાંય એ ડિજિટ નહીં આવે. આલ્ફાબેટ નો ફર્સ્ટ તો પણ તમને 999 સુધી નહીં આવે. જયારે 1000 આવે ને ત્યારે એમાં પહેલી વાર એ આવશે. તો આલ્ફાબેટ ના પેલા અક્ષર એ ને પણ 1000 સુધી પહોંચતા 999 પાર કરવા પડ્યા, કરવા પડ્યા કે નહીં કરવા. તો આપણે કેટલા ને ઉભા છીએ? હે, ભલે આલ્ફાબેટ માં પેલો એ હોય પણ એને 1000 માં સ્થાન મેળવ્યું ને ત્યારે એને સ્થાન મળ્યું. ત્યાં સુધી 999 સુધી સ્થાન મળ્યું. એમ શ્રાવક ને પણ જ્યાં સુધી પ્રતિક્રમણ કરતા નહીં આવડે ત્યાં સુધી એને શ્રાવક કહેવામાં તીર્થ કબૂલ નહીં કરે. કારણ કે સંસારનું જીવન, વ્રતોની ધારણા અને નિયમનું પાલન, એમાં દોષ રહી જાય, રહી જાય ને રહી જાય. હવે શરીરમાં એક શલ્ય હોય ને અને એનું નિવારણ ન કરીએ તો એ એક શલ્ય વધી વધીને કેટલું થઈ જાય. એકવાર એક રજપૂત હતો અને બહાદુર હતો, એટલે રજપૂતો માટે એવી કહેવત છે, એવી માન્યતા છે કે કદી પીઠ ના દેખાય. લશ્કરમાં મરી જાય સામી છાતી એ ઘાય ઝીલતા, પણ જો ભાગે તો બાણ પીઠમાં વાગે. એટલે એને પીઠમાં ઘા હોય ને તે કાયરમાં કાયર કહેવાય. એટલે કદી પણ મરી જાય પણ પીઠ લઈને ભાગે નહીં. હવે એકવાર એક એવો રજપૂત યુવાન એક નબળી કોળ આવી, મન એનું નબળું પડ્યું અને ભાગ્યો અને વાંસામાં એક તીર ભોંકાઈ ગયું, આખું શરીર વિંધાઈ ગયું છે. પણ બધા જ્યાં ક્યાં હોય એને સામેની સાઈડે અપફ્રન્ટમાં હોય. હવે એ ભાગીને ગયો પણ એક તીર ભોંકાઈ ગયું અને ઘરે પહોંચ્યો. એના પિતાએ એને જોયો, લોહીથી લથબથા લથમાં છે અને પડી ગયો. એ પડી ગયો પછી ઉભો ન થઈ શક્યો, એટલો બધો ઘવાયો છે. એટલે એને જોડીમાં નાખી અને સુવડાવી દીધો છે. પછી વૈદ્યને બોલાવે છે ને વૈદ્યને કહેવામાં આવે છે કે તમે આનો ઉપાય કયો. કુશળ વૈદ્ય છે. એને બધાએ બધા ઘા એના જોયા, બધામાંથી તીર કાઢ્યા. કોઈમાં એની થોડી કણી રહી ગઈ છે, કોઈમાં થોડું તૂટી ગયું છે. એટલે એને પૂછે છે કે ભાઈ તારા બધા ઘા જોવાઈ ગયા છે, તને ક્યાંય હવે આડાવડું લાગ્યું હોય તો તું બતાવી દે. પણ પેલો રજપૂત એ સાબિત થવા દેવા નથી માગતો કે મને પીઠમાં ઘા વાગ્યો છે. એટલે બોલતો નથી મારા શરીરમાં ઘા છે. અને એની પૂર્ણ રીતે સારવાર કરવામાં આવે છે. એક એક ઘા ઉપર મલમ લગાવે છે અને થોડા વખત પછી આ સૈનિક સારો થવાને બદલે ફીકો પડવા માંડે છે. એની અંદરમાં અંદર ને અંદર કંઈક પણ દર્દ એવું છે કે જેના કારણે એનું આરોગ્ય પાછું આવતું નથી. છેલ્લે એવી પરિસ્થિતિ થઈ કે આ મરવા પડે છે, એકદમ લાસ્ટ સમય સુધી આવી જાય. એનો બાપ વૈદ્યને બોલાવે છે કે વૈદરાજ, તમે તો એટલા નામી વૈદ છો કે આજ સુધી તમારા હાથે એક પણ ઘાયલ મળ્યો નથી અને મારો દીકરો સાજો કેમ ન થયો? ત્યારે વૈદ કહે છે કે આ ઔષધિમાં કોઈ કમી નથી, જરૂર કંઈ કમી એના શરીરમાં છે. એટલે હવે તો પેલો બેહોશ થયો છે, પછી એને ખબર નથી. એટલે એને ઉલટો કરવામાં આવે છે, એનું અંગે અંગ તપાસે છે. તો પાછળ માત્ર આટલો ઘા હતો, કેટલો ઘા હતો? આટલો ઘા હતો. પણ એ ઘા વકરીને આખા શરીરમાં સેપ્ટિક કરી નાખ્યું હતું, આખા શરીરમાં ઇન્ફેક્શન આવી ગયું હતું. કે આખરે આ યુવાન મરણને શરણ થયો. શરીરનો આટલો ઘા છુપાવ્યો તો શું થયું? પૂર્ણ રીતે મરણ થયું. તો નાની મનન તમને કહે છે કે મારા તમારા જીવનમાં દોષનો આટલો ઘા રહી ગયો અને આપણે એકરાર ન કર્યો, આપણે એનું પ્રતિક્રમણ ન કર્યું. તો પ્રતિક્રમણ કર્યા વિના 12 વ્રતધારી શ્રાવક કે પંચ મહાવ્રતધારી મુનિ 12 વ્રત આખું જીવન પાળ્યા હોય, પંચ મહાવ્રત આખું જીવન પાળ્યા હોય, પણ એની આલોચના કર્યા વિના જો એ મરણ પામે તે વિરાજક બને. શું બને બેન? વિરાજક બને. ને પાંચમારામાં કોણ જન્મે? વિરાજક જન્મે. પાંચમારામાં જન્મનાર હોય ને એને કાં તો પૂર્વે આરાધના કરી નથી અથવા કરીને વમી નાખી છે. એટલે કે જયારે આયુષ્યનો બંધ પડ્યો અથવા જયારે મૃત્યુ થયું ત્યારે આપણે દોષ સહિત ના હતા, વિરાજના સહિત ના હતા. એટલે દોષ એ દોષ નથી, પણ દોષને દોષ માનીને જોવો નહીં, ઓસરાવવો નહીં, એનું પ્રતિક્રમણ ન કરવું એ સૌથી મોટો દોષ છે. એટલે સંસારની અંદર પાંચ માળાના જીવને આવું મહાન શસ્ત્ર, આવું મહાન ઔષધ મળવા છતાં આપણને એની જરા પણ કિંમત નથી, એનું જરા પણ મૂલ્ય નથી. આપણે ઘણું બધું જાણી લીધું, ઘણું બધું સમજી લેવું છે, તત્વની ઊંડી ઊંડી વાતો. અને જયારે વ્યવહાર નિશ્ચયની વાતોમાં ઊંડા ઉતરી જાય તો તમે કલાકોના કલાકો સુધી ચર્ચા કરશો. પણ આત્મામાં જે દોષ લાગી જાય છે એનું નિવારણ કરવા માટે એક પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણની વાત આવશે એટલે બધા કહેશે કે અમને સમજાતું નથી. શું કહેશે? કબૂલ. તમે જયારે ઓપરેશન કરાવવા જાઓ છો ત્યારે ઓપરેશન થિયેટરમાં ડોક્ટર જે કરે છે એ બધું તમને સમજાય છે? તો પણ સાજા થઈને બહાર નીકળો છો કે ડોક્ટર ને કહે છે મને બધું સમજાવો તો જ મારું ઓપરેશન કરો? હા, તમને ઓપરેશન છે તમારું, તેનું ઓપરેશન છે, પણ અંદર શું પ્રોસેસ થઈ રહી છે એ આપણને ખબર છે. છતાં પણ ડોક્ટર દર્દ મટાડે છે. આપણી સર્જરી બાદ આપણને સાજા કરીને ઘર ભેગા કરે છે. તો આમાં આપણો આ ભગવાનના ઓપરેશન થિયેટરનો વિશ્વાસ છે કે પ્રતિક્રમણના ઓપરેશન બાદ મારા ને તમારા દોષોનો નાશ થઈ જશે એવો વિશ્વાસ છે. ન હોય તો કરવા જેવો છે, ન હોય અસંભવ, ન હોવું એ ગુનો નથી, પણ ન માનવું એ ગુનો છે. કારણ કે આ કોને કરવાનું કીધું છે? ભગવાને કીધું. છ આવશ્યકમાંનો એક એક આવશ્યક એવો છે કે જેને કરતા કરતા અનંતાત્માઓ અનંતાત્માઓ કેવળ જ્ઞાન લઈ ગયા છે. સામાયિક, આ સામાયિક એટલે શ્રાવકો માટે દેહરી અને સાધુ માટે જાવજી ની. તો આ સામાયિક વ્રત વડે કેટલા જીવો મોક્ષમાં ગયા? અનંતા. વંદન, વંદન કરતા કરતા કેટલા જીવો એ કર્મ ખપાવ્યા વિચાર કરશો. કૃષ્ણ વાસુદેવ જેવા એ વંદન કરતા કરતા નિમિનાથ પરમાત્માના શિષ્યો એના ચરણમાં જયારે વંદન કરે છે, ભગવાનના તો કેટલા શિષ્યો છે, કેટલા શિષ્યોને વંદન કરે છે, બધાને ખમાસોણા આપે છે, અને કેટલા બધાને ખમાસોણા આપ્યા પછી નિમિનાથ પરમાત્મા સુધી આવે છે, અને ત્યાં પછીને રેત ભેદ છે અને બેસી પડે છે. એટલે નિમિનાથ પરમાત્મા, નિમિનાથ ભગવાન કહે છે કે કેમ વાસુદેવ કેમ થાકી ગયા? તો કે ભગવાન થાકી ગયો છે. તો કે થાક ઉતરી ગયો છે વાસુદેવ, તમારો થાક ઉતરી ગયો. કેવી રીતે થાક ઉતર્યો? તો જેમનું સાતમી નર્ક નું આયુષ્ય બંધાણું હોય એટલે નીચ નામ ગોત્ર બંધાણું કહેવાય. શું કહેવાય? સૌથી હલકી યોનિ, સૌથી હલકું સ્થાન, સૌથી તિરસ્કૃત જીવન, સૌથી દુઃખી જીવન, એટલે એ અશુભ નામ કર્મ કહેવાય. આવા અશુભ નામ કર્મ ના દલિકો બંધાઈ ગયા હોય એ દલિકો વંદના કરતા કરતા એ વાતો ખર્યા, એ વાતો ખર્યા કે સાતમી નર્ક ગઈ, છઠ્ઠી ગઈ, પાંચમી ગઈ, ચોથી ગઈ અને ત્રીજી નર્ક સુધી આવ્યા. તમે 33 સાગરો કમની સ્થિતિનું નર્ક નું નીચનામ ગોત્ર કર્મ એના દલિકો લિટરલી એક એક વંદના કરતા કરતા ખર્યા અને આખરે થાકીને બેસી ગયા. ત્યાં સુધીમાં તો ત્રીજી નર્કે આવી ગયા હતા. ભગવાન બોલ્યા નેમિના કે ત્રીજી નર્ક સુધી તો પહોંચી ગયા છે વાસુદેવ. તો કે તો હવે બધા કપાઈ દો, શું કર દઉં હવે? વંદના કરું પાછી? હવે ન થાય, હવે ન થાય, હવે સોદો થઈ ગયો. હવે શું થઈ ગયો? હું વંદના એટલા માટે કરું કે મારા કર્મ ખપશે. ત્યારે પેલા વંદન એટલા માટે કરતા હતા કે પરમાત્મા તમે વંદનીય છો, પૂજનીય છો, તમારા ગુણનો હું આદર કરું છું. એમાં ભાવમાં ફરક થઈ ગયો કે ના થઈ ગયો? તો આપણે જે વંદના કરીએ છીએ એ વંદના આપણે પરમાત્માને ક્ષમાસણા આપીએ છીએ કેવી રીતે આપીએ છીએ વિચાર કરજો. એક એક વંદનમાં આટલી તાકાત છે. આ ઈચ્છાની ક્ષમાસણો બોલીએ ને સાક્ષાત ગુરુના ચરણમાં પહોંચી જઈએ. ઈચ્છામિ ક્ષમાસણો વંદ્યુ, આપણે વંદ્યુ. કોકનું બારણું ખપડ્યું, કઈક અવાજ આવ્યો, ત્યાં આપણી નજર વંદ્યુ માંથી ક્યાં પહોંચી ગઈ? કર્મ ખપાવવાની આવી સુંદર આટલી સહેલી તક બીજી કોઈ મળે ખરી? પ્રતિક્રમણ, પ્રતિક્રમણ કરતા કરતા કેવળ જ્ઞાન લઈ જતું ચંદનબાળા અને મૃગાવતીજી, નામ સાંભળ્યું છે ને, કથા પણ જાણીતી છે. ભગવાનના કાળમાં અછેરા થયા છે, આ 24માં 10 અછેરા થયા છે. અછેરા એટલે અક્ષર, એમાં એક અછેરું એ થયું છે કે સૂર્ય અને ચંદ્ર પોતાના ઓરિજિનલ ફોર્મમાં, પોતાના ઓરિજિનલ વિમાન સાથે ભગવાનના સંવત્સરમાં દર્શન કરવા આવ્યા. બધા સાધુ સાધ્વીજી ભગવાનના સંવત્સરમાં ગયા છે, એમાં મૃગાવતી નામના ચંદનબાળાના શિષ્યા એ પણ સંવત્સરમાં ગયા છે, પણ સૂર્ય સ્વયં પોતાના સ્વરૂપે સંવત્સરમાં બેઠા છે. એટલે સૂર્યાસ્ત થાય? સૂર્યાસ્ત થતો નથી. અને મૃગાવતીજી ત્યાં ને ત્યાં સંવત્સરમાં બેસી ગયા, બેઠા છે. અને સૂર્યાસ્ત ખરેખર કાળ વીતી ચુક્યો છે, જે કાળ પછી સાધ્વીજીઓએ ઉપાશ્રયની બહાર રહેવાય નહીં અને મૃગાવતીજી ગયા નહીં. એ વખતે જેવો સૂર્યચંદ્ર ગયા એટલે તરત જ અધા અંધારી રાત થઈ ગઈ, મૃગાવતીજી આપણા પાપડા બન્યા. અરે રાત પડી ગઈ, ખબર પણ ના પડી. અને ચંદનબાળા પાસે ગયા, ચંદના સતી સાધ્વીમાં પ્રમુખા, ભગવાનના પહેલા શિષ્યા, એને મૃગાવતીજીને પૂછ્યું કે સાધ્વી આપને કઈ રીતે મોડું થયું? તો કે ખબર ન પડી, સૂર્યનો પ્રકાશ હાજર હતો. તો કે તમારો ઉપયોગ ક્યાં હતો? સાધુની તમે જુઓ, વિચક્ષણતા જુઓ, કે આટલો કાળ વયો જાય અને તમને ખ્યાલ પણ ન રહે એવું બને જ નહીં. જો તમે બરાબર મનથી, વચનથી, કાયાથી, સ્ત્રીયોગથી સાવધાન હો તો આવો પ્રમાદ ભાવ પણ, રમત ભાવ પણ ન ચાલે. એટલે તમારે પ્રાયશ્ચિત લેવાનું છે. શું કીધું? પ્રતિક્રમણ કરવું, કાળ ઉલ્લંઘ્યાનું, કાળ ઉલ્લંઘ્યાનું પ્રાયશ્ચિત કરો. અને એ વખતે તો રાત પડી ગઈ છે, મૃગાવતીજી કહે છે તહત પ્રમાણ. અને એ વખતે આપણે હોય તો શું કર્યું હોય? તમે હોત ને તમને ના ખબર પડે. આપણે શું કહીએ? સૂર્યનો પ્રકાશ જ એવો હતો, એમાં મારો કઈ વાત નથી, અંધારું થયું જ નહીં તો મને કેમ ખબર પડે? ત્યારે એને શું કીધું? આપ કહો છો કે શક્ય છે અને હું જરૂર એનું પ્રાયશ્ચિત કરીશ. અને પ્રતિક્રમણ કરે છે, પ્રતિક્રમણ કરતા કરતા વિચારે છે કે મને કાળનું ભાન કેમ ન રહે છે, ખરેખર હું પ્રમત એટલે પ્રમાદમાં પડી જઈશું. તેવા ભાવે એના આત્મા ઉપરથી અનાદિનું જે અજ્ઞાન હતું, પ્રમત અવસ્થા હતી, એના બધા કર્મના દલીકો પ્રતિક્રમણ કરતા કરતા ચડવા માંડ્યા. અને એ જ વખતે એને કેવળ જ્ઞાન થઈ, અને કેવળ જ્ઞાનના ઉજાસમાં એક ફૂફાડા મારતો કોબરા નાગ ચંદનબાળાની બાજુમાં આવે છે, પસાર થાય છે અને અચાનક બોલ્યું છે, ગુરુની દેવ સ્થિર રહેજો. ત્યાં તો ચંદનાજી ચંદનબાળા જાગ્યા છે અને કહે છે કે શું કારણ છે, શા માટે તમે બૂમ પાડી? તો કે કાળો નાગ તમારા શરીર સુધી પહોંચી ગયો હતો. તો કે આ કાળા આવા અંધારામાં તમને નાગ કેવી રીતે દેખાવ? તો કે આપની કૃપાથી કેવળ જ્ઞાન થયું છે. શું કહે છે? આપની કૃપાથી કેવળ જ્ઞાન થયું છે. હજી ચંદનબાળાની પેલા મૃગાવતીજી કેવળ લઈ ગયા, તેમાં લીધું પ્રતિક્રમણ કરતા કરતા લીધું. સામાયિક એક, શ્રી સંતો બે, સામાયિકમાં પુણ્ય શ્રાવક ને સામાયિક લેવા શ્રેણી મહારાજ આવ્યા. પુણ્યાની પહેલી વાર ખબર પડી કે સામાયિકની કિંમત હોય. આજ સુધી તે સામાયિક કરતો હતો, તેને ખબર નહોતી સામાયિકને વળી કિંમત હોય. શ્રેણી મહારાજ આવીને ઉભા હતા ને, તારું કામ પડ્યું છે પુણ્યા, પૂનમચંદ શેઠ હતા, એ તો એને અબજો પતિ શેઠ હતા. પણ જયારે એને ભગવાનને મુખેથી સાંભળ્યું કે આ ધન એક બંધન છે, આ પરિગ્રહ ડૂબાવનારું તત્વ છે, તો કે તો પછી આ ધન મેં શા માટે રાખી મૂક્યું છે? મારું જીવન ચલાવવા મારી કેટલી જરૂર, કેટલી જરૂર છે? કેટલા બધ મનોજભાઈ કેટલા દિન રાખવા ચાલે? આપણે હમણાં આગળ વધીએ છીએ, ત્યારે એને કીધું ભગવાન મને પરિગ્રહ પરિમાણ કરાવો. શું કીધું? પરિગ્રહ પરિમાણ કરાવો. ભગવાન કે આપની શું ઈચ્છા છે? તો કે મારી ને મારી પત્ની બે જીવનચર્યા ચાલે એટલો વ્યસ્ત હું કરીશ. એમાં એને જોયું કે ઓછામાં ઓછા પાપ વડે આપણે સાતમા વ્રતમાં 15 અષ્ટ કમ્મા દાણે બોલ્યા ને, સાતમું વ્રત બોલ્યા, ઉપભોગ પરિભોગ ની બધા અંદરમાં નિયમ આપ્યા, વ્રત ના શબ્દો આપ્યા, પેલું ઉલ્લણ્યા લેવાનું, બીજું દંતા લેવાનું, ત્રીજું ફળ લેવાનું, તો પછી બોલ્યા કે 15 અષ્ટ કમ્મા દાણા હિ, તો કર્મદાન તેમાં 15 પ્રકારના વ્યવસાય ભગવાને એવા બતાવ્યા છે કે જેમાં સ્થાવર જીવોની નહીં પણ ત્રણ જીવોની હિંસા થાય. એ શ્રાવક ત્રણ જીવોનો હિંસાનો ત્યાગ કરી શકે, સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ ન કરી શકે. એટલે જેમાં ત્રણ જીવો મરે ને એનો ત્યાગ કર્યો હતો, તો એમાં ઓછામાં ઓછા પાપ વાળું એને માત્ર પુણ્યો વેચવાનું કામ કર્યું હતું. શું કર્યું હતું? પુણ્ય. ત્યારે સુતર કંટાતું હતું, આજે આપણે મશીનમાં કંટાય છે, ત્યારે હાથથી કંટાતું હતું. તો એ પુણ્યો વેચે ને તેને એટલું ભોજન મળે કે જેમાં પતિ પત્ની નું પેટ ભરાય, બેનું ભોજન થાય, આટલી જ એને મર્યાદા રાખી. અને આ મર્યાદા રાખતા રાખતા એક દિવસ આંગણે કોઈ અતિથિ આવ્યા, વિચાર આવ્યો કે મારા ઘરમાં ત્રીજા માણસ ને તો ખવડાવવા એવું કશું છે નહીં, તો શું આખી જિંદગી આંગણે અતિથિ આવશે તો શું કરીશ? ત્યારે બે જણાએ નક્કી કર્યું એક દિવસ પત્ની ભોજન કરે ત્યારે શ્રાવક ને ઉપવાસ કરે, અને એક દિવસ શ્રાવક જી ભોજન કરે ત્યારે શ્રાવિકા ઉપવાસ કરે. આ જીવન બંને પ્રત્યાખ્યાન કરી લીધા કે ઓછામાં ઓછું રોજનું એક માણસ ને હું ભોજન કરાવી શકું. હમણાં મેં વાંચ્યું કે એક મુનિ ભગવંત ને પણ, વર્તમાન કાળના એક શ્રાવક ને પણ, આપણા જાણીતા ગુરુદેવ ની વાત છે કે એમને જયારે જવાનું, બે મુનિ હતા, એનું ચોમાસું થયું, અને એ વખતે ત્યાં એક આવું જ દંપતિ રહેતું હતું કે જે લોકો અલ્પમાં અલ્પ પરિગ્રહથી જીવતા હતા. ત્યારે એને ખબર પડી કે મુનિ ભગવાન ગામમાં આવ્યા છે, ગામમાં બીજા કોઈ શ્રાવક ના ઘર નથી, અને સંજોગ વરસાદ ત્યાં ચોમાસું પણ થઈ ગયું છેવાય વરસાદ વગેરેના કારણે, તો મને નક્કી કર્યું શું કરું. ત્યારે બંને મુનિ ભગવંતોએ નક્કી કર્યું, એક મુનિ એકાંત આજે કરશે ને એક મુનિ બીજા દિવસે કરશે, અને શ્રાવકે પણ નક્કી કર્યું કે એક દિવસ શ્રાવક ઉપવાસ કરશે ને એક દિવસ શ્રાવિકા. મુનિએ પણ આખું ચોમાસું એકાંતર કર્યા અને શ્રાવક શ્રાવિકાએ પણ એકાંતર કર્યા, અને બંનેનો શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ સચવાઈ ગયો. આ તદ્દન વર્તમાન કાળની વાત છે. પણ આવા આવા પુણ્યા શ્રાવકે જયારે તપ કરતો ત્યારે સાથે સાથે રોજની સામાયિક કરતો, એની સામાયિકમાં જે સ્થિરતા હતી એના સામાયિકની અંદર જે અસાવધ્ય એટલે પાપ વિહોણી જે એકાગ્રતા હતી, એ એકાગ્રતાના કારણે એની એક સામાયિકની તાકાત ભગવાને એવી બતાવી. જયારે શ્રેણીક મહારાજાએ પ્રશ્ન કર્યો હતો કે ભગવાન મારો આવતો બહુ ક્યાં થશે, ભગવાન શ્રાવકને સારું લગાડવા માટે ઓછું અધિક વિપરીત બોલે? આવો પરમ ભક્ત આખા મગજમાં ભગવાનનો ડંકો વગાડે, સારા શ્રાવકોને તો સાચવી લેવા જોઈએ. ગામમાં ઇન્ફ્લુઅન્સર કેટલા, ગામમાં વગવાળા કેટલા, ગામમાં દાતા કેટલા, એનો સર્વે કરી અને ગુરુ ભગવંતો આ બધાને સાચવી લેવા જોઈએ, તો ચોમાસું સારું જાય ને. ન સચવાય. શ્રીનિક મહારાજા આપનો આવતો બહુ નક્કી થઈ ચુક્યો છે, આયુષ્યનો બંધ પડી ગયો છે અને નર્કનું નિર્માણ થઈ ગયું છે. આ સાંભળતા જ શ્રીનિક મહારાજા થરથર કાપવા માંડ્યા. જો સમજિત છે તો પણ એક પણ ને માટે ભય લાગે, સમજિત છે નિવારણ થઈ શકે એમ નથી, તો પણ દેહ દશા મોહવશ ભગવાનને કરગરે છે, નાથ નરક નિવારો, મારી નરક નિવારો. ત્રિલોકી નાથ છો, તમે મારા ગુરુ છો, હું તમારો પરમ ભક્ત છું. કોઈ તો ઉપાય હશે શાસ્ત્રમાં, કોઈ તો ઉપાય હશે તમારા કેવળ જ્ઞાનમાં, કોઈ એવો પ્રયોગ બતાવો, કોઈ એવો ઉપાય બતાવો. હા શ્રેણીક સંભવિત છે, જાતું પુણ્યા શ્રાવકનું એક સામાયિકનું ફળ લેવો. શું કીધું બેન? પુણ્યા શ્રાવકનું એક સામાયિકનું ફળ લેવો. શ્રેણીક મહારાજે તો ગયા અને શું માગ્યું? પુણ્યા તારું કામ કરવું છે. મહારાજા માગો તો મસ્તક પણ હાજર છે. તમે રાજા છો, હું પ્રજા છું. તમે સ્વામી છો, હું સેવક છો. તમે આધાર છો, હું આધીન છું. પણ સામાયિક તો હું આપી ન શકું. ત્યારે શ્રેણી મહારાજા વિચારે છે, કઈક મૂલ્ય આપું ને કદાચ આપી દેતો. તારે શું જોઈએ પુણ્યા? તને અર્ધું મગજ નું રાજ આપી દો. શું કે છે મહારાજા? એ ન સંભવે. ત્યારે સૈનિક ને લાગે છે કે આને કદાચ હજી વધારે લાલચ હોય તો, એટલે કે આખું મગજ આપી દેવું. ન સંભવે. શું કામ ન સંભવે? કર્મ હું ખપાવું. બહુ સમજવા જેવી આપણે બધા વાત છે કે મોક્ષે જવા માટે કે નર્ક નિવારવા માટે ભગવાન આપણને શું કરી શકે? શું કરી શકે? આપણા કર્મ ભગવાન ખપાવી દે? આપણી લડાઈ ભગવાન લડી દે? આપણા ભવના ફેરા ભગવાન ટાળી દે? ત્યારે સૈનિક મહારાજાના હાથ પીછા પડે છે અને પુણ્યા શ્રાવક આગળ વંદન કરીને જાય છે. પણ એના ભારે કર્મ એવા હતા, એના ચીકણા કર્મ એવા હતા કે સૈનિક મહારાજા એ એક સામાયિક પુણ્યા જેવી આખા ભવમાં પણ કરી ન શકાય. પુણ્યાની શ્રાવક સામાયિક તમે જાણો છો કે ખાલી પત્ની પાડોશીના ઘરમાંથી પેલાના વખતમાં ચૂલા પેટાવવામાં આવતા. એમાં ત્યારે માચીસો નહોતા. એ વખતે ચકમક વળે, પથ્થર ઘસે ને એમાંથી ટાંકો ખડે એટલે નીચે લાકડું મૂક્યું હોય એ પ્રત્યે કે છાણું હોય પડે, અને ત્યાર પછી એના વડે સતત ચૂલો પેટાવ્યા કરે. એટલે અંદર લાકડા બળે ને એના કોલસા પર, એવા કોલસા રાખમાં ભરી રાખે એટલે અંગારો થાય. એ અંગારો જયારે જરૂર પડે ત્યારે રાખ દૂર કરી ફૂંક મારે એટલે ફરીથી એના ઉપર છાણા વગેરે પચાય. એટલે પુણ્યાશ્રાવકના ઘરમાં એક વખત અંગારો બુજાઈ ગયો છે. પુણ્યાશ્રાવકના ધર્મપત્નીને શ્રાવિકાને રસોઈ પકાવવી છે. અંગારો નથી, જમવાનો સમય થતો આવે છે. પડોશમાં એવા સંબંધ કે જ્યાં જઈને એકબીજાની વસ્તુ લઈ શકાય. પડોશના ઘરમાં જઈને એક અંગારો લાવ્યા, અંગારો, અને એના વડે પોતાનો ચૂલો પેટાડ્યો. અનાજ બન્યું, રંધાયું, શ્રાવક જમવા બેઠા, સામાયિક કરવા બેઠા જમીને. મન વિચલિત થયું, મન ચંચળ બન્યું, મનમાં કઈ અસ્થિરતા આવી. સામાયિક પૂરી કરીને શ્રાવિકાને પૂછે છે, શ્રાવિકાજી કઈક પણ હકનું આજ ખવાઈ ગયું લાગે છે. વરના મેરે મન મેં એ અશાંતિ કભી હો નહીં સકતી. શું લીધું તું દેના હકનું? કશું નતું લીધું, પણ ભગવાનના જ્ઞાનમાં આ વસ્તુ પણ અણહકની છે. એટલે કે આપણે આપણા પુણ્યને આપણા પોતાથી મળેલી એ સિવાયનું કાંઈ લઈએ તેમાં શું કરવું જોઈએ? એની આજ્ઞા લેવી જોઈએ. આપણે તમે ત્રીજા વ્રતમાં બોલ્યા કે તગા સંબંધી વ્યાપાર સંબંધી નભરની વસ્તુ ઉપરાંત દત્તા જાણી લેવાના બચકા. જો તમે શબ્દ વિચારશો ને બેન, ક્યારેક શબ્દથી પ્રતિક્રમણ કરો, અંદરમાં અર્થ સહિત કરો, તો સગા સંબંધી એના સાથે આપણે એવો સંબંધ હોય કે બાજુમાં ગયા હોય ને તમને ચાવી દઈ ગયા હોય તો તમે એકબીજાના ઘરમાંથી આવી કોઈ પ્રાથમિક બહુ મામૂલી ચીજ, તમને એકબીજાની જરૂર પડે તો તમારું વેલણ કોકને જોતું હોય તમે ન હો તો લઈ જઈ શકે કે ન લઈ જઈ શકે, પણ ક્યારે લઈ જઈ શકાય? એવો વિશ્વાસ સંપાદન હોય, એવો સંબંધ હોય. નહીતર ભગવાનના સાધુને દાંત ખોતરવાની સળી પણ આજ્ઞા માગ્યા વિના લેવાય નહીં. આપણા ઘરમાં આવે એના દાંતમાં કઈ ફસાઈ ગયું હોય ને આપણા સાવરણાની છૂટી છવાઈ સળીઓ ત્યાં પડી હોય, મુનિને એ સળી જોઈતી હોય તો શું કરવું પડે? પૂછવું પડે. વિચાર કરજો બે, છ ખંડનો અધિપતિ હોય, ચક્રવર્તી હોય, મુનિ બનીને નીકળી પડ્યો હોય, જે પ્રજા ખમ્મા ખમ્મા પોકારીને મોતીઓના થાળથી વધાવતી હોય એના ઘરમાં જઈને ભીખ માગવી પડે કે મને એક સારી આપશો? આ શ્રેણીકની દસ રાણીઓ, વસુદેવની આસ્પત રાણીઓ આ કેવી રીતે નીકળી હશે? જે રાજ્ય ની મહારાણી હોય એના ગરીબ માં ગરીબ ઘર માં જઈને હાથ લાંબો કરવો. કોઈ વખત અમને પૂછો કે તમે અમને અથેરી માં રાખો છો બેન, પણ કોઈ વસ્તુ કોઈ પાસેથી માંગવી એ સહેલી છે બેન? એટલે આ જિંદગીની કસોટી છે, એમાં પણ ભાવ પ્રતિભાવ લાવ્યા વિના, કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ કર્યા વિના. એટલે કે આ ટ્રેનિંગ શું છે બેન? ટ્રેનિંગ છે. પણ અહીંયા આવી રીતે માત્ર અંગારો આવી ગયો, એના કારણે શ્રાવક નું શું થયું? મન વિચલિત થયું. એટલે કે એની સામાયિક સેવા જીવનના પાયા ઉપર રચાયેલી હતી. આ શ્રાવક પણ હોય, આવી સામાયિક હોય, અને એ સામાયિક આપણે રોજ કરનારા એવા અધિકારી તરીકે જન્મ્યા છીએ, તો આપણી સામાયિક પુણ્યા શ્રાવક ને એક અવતારી બનાવે તો આપણને બનાવી શકે કે ન બનાવી શકે? ચોવીસ અંશો વંદન પ્રતિક્રમણ, કે જે પ્રતિક્રમણ કરીને મૃગાવતીજી શું લઈ ગયા? કેવળ લઈ ગયા. અને કાયો સ્તર એવંતા મુનિ, આપણી ઈચ્છાને થોડી કમીનો પાઠ બોલીએ કે ને, એમાં ગમણા ગમણે પાણ કમણે દિય કમણે હરિય કમણે ઓસ્તા ઉત્તિંગ પણગ દગ્ગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાહ્યા. આ દસ પ્રકાર છે. આ દસ પ્રકારે આપણે હાલતા ચાલતા ગમના ગમન કરતા કેટલા પાપો કરે છે. જયારે અહીવંતા કુમાર 8 વર્ષનો બાલુડો, ગૌતમ સ્વામી 80 વર્ષની ઉંમરના, આંગળી પકડીને નીકળ્યો છે અને ગૌતમ ગણધર ને ઓવરટેક કરી ગયો. ગૌતમ ગણધર ની પેલા કેવડી બનીને મોક્ષ માં ચાલ્યો, વિચાર કરો છો. અહીંયા ક્યાંય કોઈ વસ્તુને, સાધુને કે શ્રાવકને, કોઈને ઓવરટેક કરવાની મનાઈ નથી. પણ એને શું કર્યું હતું? ઈર્યા વહીના પાઠથી શું કર્યું બેન? કાયસર કહ્યું, પાત્રું કરવા મૂકી દીધું પાણીમાં. બાળ મુનિ છે, બાળ ચેષ્ટા થઈ ગઈ, ખાબોચ્યું જોયું, અને તેની બચપણમાં નાવો તરાવી હોય ને કાગળની, એના કારણે પ્રલોભન આવી ગયું અને પાત્રું મૂક્યું. પાત્રું કરવા માંડ્યું, વાહ મારી નાવ તરે, મારી નાવ તરે. બે પડને લાગે, છવિ મુનિઓ ભેગા છે, ધ્યાન ગયું, અહીવંતા ને રોક્યા, ભગવાન પાસે લાવ્યા. ભગવાન અમને દોષ કર્યો છે. શું દોષ હતો? તો કે એકેન્દ્રિયના પાણીના જીવોની વિરાધના કરી. અને ભગવાને શું કીધું? અહીવંતા કાયો સર્ગ થી પ્રાયશ્ચિત કરો, પ્રાયશ્ચિત કરણે રમ, આપણે બોલીએ છીએ શેને માટે કરીએ છીએ? વિશોહી કરણે રમ, વિસલ્લી કરણેણમ, પાવાણમ કમ્માણમ નિકાયણમ, તસ્ત ઉત્તરીકરણેણમ, તસ્ત તેનું ઉત્તરીકરણ એટલે એનાથી આગળ વધવા દે. પ્રાયશ્ચિત કરણેણમ, પ્રાયશ્ચિત નામનું તપ 12 તપમાં આવે છે. આ પ્રાયશ્ચિત કરણેણમ, કાયોત્તર પોતે પ્રાયશ્ચિત છે. વિશોહી કરણેણમ, વિશુદ્ધિ કરવા માટે, વિસલ્લી કરણેણમ, સંજય રહિત થવા માટે, પાવાણમ કમ્માણમ નિઘાયણમ, પાપ કર્મ નો નિર્ઘાત કરવા માટે. પાપ કર્મો ના ઢગલે ઢગલા પેરવવા હોય તો કાયમ સ્તર માં કરી જશે. તાવ કાયમ, થાણેણમ મોણેણમ જાણેણમ. થાણેણમ એટલે શું? તાવ કાયમ, ત્યાં સુધી કાયાને થાણેણમ સ્થિર કરું છું, મોણેણમ વચન ને મૌન કરું છું, જાણેણમ મન ને ધ્યાન માં લઈ જાઉં છું. આટલી વાર બોલ્યા છીએ આપણે તાવ કાયમ થાણેણમ મોણેણમ જાણેણમ, પણ કર્યું શું? કયાને સ્થિર કરી? કરવા કોશિશ કરી, પણ બાજુમાંથી કોઈ નીકળ્યા અને ભૂલે તો તેનો પગ અડી ગયો તો બોલ્યા નહીં, પણ મેણું ચૂકી ગયો, હોવા થઈ ગયો. હું ત્યાં હું કાવસક માં તો તને જ દેખાતું હતું ને, મારો કૌશક ભાંગી નાખે. આપણો કૌશક કોઈ ભાંગી શકે? ભગવાનને કીડાઓ કરે, જીવડાઓ આવીને ડંખ મારે, ઉપરથી વરસાદની ધારા વરસાવે, ઉપસર્ગોની ઝરી વરસે, આપણે તરત શું કહેતો? આપણે કઈ ભગવાન નથી, બરાબર? ભગવાન નથી, પણ ભગવાન બનવાના ભાવે કાવશક કરવો જ કે ન કરવો? તો કહેવાની વાત એ છે કે તાવ ગાયમ છાણેણમ મોડેણમ જાણેણમ અપ્પાણમ મોશિરામે, આ શબ્દ બોલતાની સાથે કાયા સ્થિર થઈ જાય, વચન મૌન થઈ જાય અને મન જો ભાવમાં ચાલ્યું જાય તો ઈર્યાવહી હોય કે લોગસ હોય ઉજાગર થઈ જવાય. કરી જોજો, ક્યારેક પ્રયત્ન કરી જોજો. એક ચાર લોગસ નો કૌશક કરશો ને ભાઈ, એમાંથી આઠમો થશે, બારમો થશે, વીસમો થશે, તમને લાગશે કે તમે જમીનથી અંદર થઈ ગયા છે. આ ચેલેન્જ છે તમને. એકવાર એકાગ્ર થઈને કૌશ આપણા કર્મ એટલા હલકા થશે, એટલા હલકા થશે કે આપણને એમ લાગશે કે આપણે હવામાં તરીએ છીએ. કેટલા કેટલા સંતોને વર્તમાન કાળમાં જોયા છે કે જે ધ્યાનમાં બેસે ને પાછથી અંદર હોય. ખરેખર દેહને વજન છોડી દેવું પડે. જયારે આવો એક પ્રયોગ ચેકોસ્લોવેકિયાના એક ખેડૂતે કરી બતાવ્યો હતો કે જયારે ધ્યાનમાં જાય ને ત્યારે જમીનથી 2-2.5 ફૂટ અંદર થઈ જતો. એક વાર બધા સાયન્ટિસ્ટો નગરના પ્રતિષ્ઠિત લોકો આ બધા આવ્યા અને જે ખેડૂતને કહે છે કે હવે તું ધ્યાન કરી બતાવ, અને એ વખતે એને પ્રયોગ કરવાની કેટલી કોશિશ કરી પણ અસર થઈ જ ન શકી. પછી બધા ચાલ્યા ગયા અને પેલો વિચારે છે કે આજે કેમ મારાથી ન કર્યું. ત્યારે શું બન્યું હતું, એ કોન્શિયસ થઈ ગયો હતો, આત્મામાં જઈ જ ના, ધ્યાનમાં જઈ જ ના શક્યો. આ બધા જુએ છે, મારે પ્રૂવ કરવાનું છે. અને જેવા બધા ગયા અને ફરીથી પાછું એનું ધ્યાન લાગી ગયું. એટલે કહેવાની વાત એ છે કે આપણા પરમાત્માએ જે કંઈ આપણને 6 આવશ્યક બતાવ્યા છે એ આવશ્યકોનો કોઈ અદ્ભુત એવો મહિમા છે, પણ આપણે પ્રતિક્રમણનો મહિમા સ્વીકાર્યો નથી. હજી આપણી પાસે 4 દિવસ બાકી છે બેન. કોઈ મૂંઝાતો નહીં, સ્થાનકવાસીનું હોય કે ડેરાવાસીનું, દિગંબરનું હોય કે શ્રીમદ રાજચંદ્રજીનું પ્રતિક્રમણ કરવું છે. 6 આવશ્યક લાવવા છે બેન. પૂર્વગ્રહ છોડવા છે, આગ્રહ છોડવા છે. આપણે ભાષા નવી સ્વીકારી લીધી, દેશ પરિધાન નવું સ્વીકારી લીધું, ઘરની એમિનિટીઝ બધી નવી સ્વીકારી લીધી, બધું જીવનમાં પરિવર્તન સ્વીકારી લીધું. ખાલી આપણા જીવનની અંદર આપણે ધાર્મિક માન્યતાઓને જડતા છોડી શકતા નથી. જો અનુકૂળતા હોય અને બધા એકી રીતે કરી શકતા હોય તો એને માટે એક વિધિ છે, પણ એકી સાથે નથી થતું તો તમે આયોજન કર્યું છે કે બધાને પોતપોતાની રીતે કરવાની તક મળે, પણ બધા એકત્ર શું કામ નથી થઈ શકતા. આપણે શા માટે બધાને એવું નથી લાગતું કે આ દિવસ આપણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ? આ પ્રાઇમ ટાઈમ છે ને, પ્રાઇમ ડે છે. આજે દુનિયામાં આપણી સાથે લગભગ એવા પેરેલલ તમે જોશો તો ઇઝરાયલીનો આવું જ 21મું ફેસ્ટિવલ આવે છે, અને ત્યારે દેખે એક ઝૂમ જોઈશ ત્યાં હાજર હોય છે. એના માટે બેબી સીટરો હાયર થાય છે. જેના બાળકો નાના હોય એને એનું સેન્ટર બાળકો સાથે એના માટેની દરેક વ્યવસ્થા સેન્ટર કરે છે. અને દરેક ત્યારે આપણે 31ના દિવસે બેન ભારતમાં અહીં તો તમને ફુરસદ હશે જ નહીં કેમ કરતા હો. મેં તમારી ક્રિસમસ પહેલી વર્ષે આવી ત્યારે જોઈ હતી, પણ ત્યારે મને એનો કાંઈ પરિચય નહોતો. પણ ઇન્ડિયામાં 31ની રાત્રિએ આપણા લોકો ઝૂમતા હોય હોટેલમાં અને ક્રિશ્ચિયન બધા ચર્ચમાં પ્રે કરતા. વિચાર કરજો. અને આપણે આપણા પર્યુષણમાં પણ 8 દિવસ પૂરતી પણ આપણી એકતા ન દેખાય. એટલે એક જેવું ક્યાં હોવું જોઈએ? 8 દિવસ ત્યાંના ક્યાં હોવું જોઈએ? જાય પ્રતિક્રમણમાં હોવું જોઈએ. તમે ન આવી શકો તો ઘરે કરો, તમને એકલા ન આવડે તો જોઈ જોઈને કરો, છેવટ કશું સાંભળીને પણ કરો. પણ આપણામાં ભગવાનની આજ્ઞાનો મહિમા તો હોવો જોઈએ ના હોવો જોઈએ? શા માટે મહિમા નથી જાગતો? કારણ કે આપણી શ્રદ્ધા નથી. આનો આટલો લાભ થાય અને છેલ્લા આવે પ્રત્યાખ્યાન. એ પ્રત્યાખ્યાન બોલ્યા વિના મહાવીરને ન ચાલે અને ભાવિના કોઈ તીર્થંકરને નહીં ચાલે. દીક્ષાનો પાઠ ભણવો પડે. આજે વર્તમાનમાં એવો પવન ફાળ્યો છે ભાઈ બધા પૂછે કે મોક્ષે જવા માટે શું દીક્ષા લેવી પડે, આવો પ્રશ્ન છે કોઈના મનમાં? છે, છે, ઘણાના મનમાં છે કે દીક્ષા લીધા વિના મોક્ષે ન જવાય. મહાવીર ગયા દીક્ષા લીધા વિના મોક્ષે, દાદા ઋષભ ગયા દીક્ષા લીધા વિના મોક્ષે, અને ભરત ચક્રવર્તી જેવાને અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું તો પણ એને વેશ પરિવર્તન કરી અને સાધુ બનીને લાખ પૂર્વ જેટલો કાળ કાઢ્યો. કેવળ જ્ઞાન થઈ ગયા પછી ખાલી શું જરૂર હતી? ચાર ઘનઘાતી કર્મ બાકી હતા, અગાતી કર્મ બાકી હતા, ખાતી કર્મ તો ગયા, તો હવે તો કોણ દીખાવી ન ચાલે. આશ્રમના દરવાજા બંધ કરવા જ પડે. ત્રણ જ્ઞાન લઈને ભગવાન જન્મે, મતિ શ્રુત અવધિ, મન પર્યવ ન થાય ત્યાં સુધી, ન થાય ત્યાં સુધી, ન થાય બેન મન પર્યવ. હે ચારિત્ર ધર્મ અંગીકાર ન કરે તબ તક કિસી કો ભી મન પર્યવ જ્ઞાન હોતા નહીં હૈ. નિયમ છે ભગવાન ને ન થયું, ગૌતમ નજર ને પણ ન થાય. આપણને તો પ્રત્યાખ્યાન લીધા વિના મન આપણા બહુ મક્કમ, એટલે આપણને તો કઈ વાંધો ના આવે ને ભાઈ. પ્રત્યાખ્યાન લેતી વખતે કરકસર ના કરતા કે હું ખાલી નૌકાર ગણી લઉં, ખાલી નમો અજંતાણ બોલી લઉં, જ્ઞાન ના અતિચાર બોલ્યા ને, હીણાખરમ અચ્યખરમ. હીણાખરમ એટલે શું? મૂળ પાઠમાં હીન વાણીમાં અક્ષર ઓછો કરો, દોષ લાગે. ભગવાને પ્રત્યાખ્યાન જેમ લેવાના કીધા છે એમાં એક અક્ષર પણ આપણે ઓછો કરીએ તો હીણ કર્મ નો દોષ, અને વધારીએ તો અચ્યકર્મ નો દોષ. એટલે કહેવાની વાત એ છે કે લેવું પડે, લેવું પડે એટલે લેવું પડે, તો આપણે લેશું ને ભાઈ. હવે આ પ્રત્યાખ્યાન લેવાના છે બધાએ. આજનો આપણો સ્વાધ્યાય તો લગભગ આની પ્રસ્તાવના જેવું થયું, પણ આ બહુ મહત્વની વાત હતી. શ્રાવકાચાર્યનું પહેલું પગથિયું છે કે આપણા આચરણમાં નહીં આવે ત્યાં સુધી આપણા પેલા યુવાનની જેમ એકાદ ઘા પણ રહી ગયો તો આખા શરીરમાં ઇન્ફેક્શન થઈ જશે. એટલે આપણે જે નિયમ લઈએ છીએ ને એના માટે આપણે પ્રતિક્રમણ અનિવાર્ય છે. તો ગઈકાલે આપણે જે વાત કરી હતી એમાં આપણે કાચું મીઠું અને પીવાનું પાણી બેની વાત કરી હતી. હવે ત્રીજા, લીલા કાચા શાકભાજી. લીલા કાચા શાકભાજી એટલે કે ગ્રીન વેજીટેબલ. સામાન્ય રીતે જેટલા ઓછા ખવાય એટલા સારા, પણ જેવું હું આ બોલીશ એટલે તમે ક્રોસ કરવાના કે અત્યારે તો બધા કે છે ગ્રીન સલાડ ખાવ, બરાબર ને? કબૂલ છે ભાઈ, શ્રાવક છો, તમને હક છે તમારે જે નક્કી કરવું એ. પણ ભગવાને એમ કીધું છે કે આપણી હોજરી અને બકરીની ગાયની હોજરી એમાં કઈ તફાવત છે, કારણ કે ગાય અને ભેંસ એ ઘાસ ખાઈને વાગોળે છે. શું કહે છે વાગોળવું એટલે શું ખબર? ખાવાનું પાછું મોઢામાં લાવીને ચાવવું. આપણને વાગોળવાની શક્તિ નથી, એટલું યાદ રાખવાનું છે આપણે કે ઘાસ ચારો કર્યો તો વાગોળે નહીં તો હોજરીને બરાબર કામ ઘણું કરવું પડે. પંખી કાચા દાણા ખાય છે, એ ઉડે છે ને, એમાં એને એટલી એનર્જી લાગે છે કે અંદરની ભઠ્ઠીમાં એ પીસાઈ જાય છે. પંખીઓની ચરક જોશો તો એ લોટ બનીને બહાર આવે છે. આપણે દાણા ખાઈ જોવા, ચરક જોવા તો ન જવાય, પણ ખાઈ જોવા તો ખબર પડશે કે એનું પરિણામ શું આવે છે. પેટમાં દાણા રમવા મળશે, પણ વાત એ છે બેન કે બધામાં મર્યાદા છે. શું જોઈએ? મર્યાદા છે. આ દુનિયામાં આ લોકમાં વનસ્પતિ કેટલી અને આપણે કેટલી વનસ્પતિ ટોટલ ખાઈએ? તમે ગ્રોસરી સ્ટોરમાં જાઓ છો ને બેન, એમાંથી તમારા ઘરમાં કેટલા શાકભાજી આવે છે? 10-15, વધારે માં વધારે વેજીટેબલ. તમે 15 વેજીટેબલ થી વધુ હું નથી માનતી ઘરે લઈને આવતા હોય. અને ગ્રોસરી સ્ટોરમાં કેટલી જાતના હતા? આ તો એક ગ્રોસરી સ્ટોરમાં, પણ આખા લોકમાં વનસ્પતિ કાય કેટલા? એમાંથી મારે તમારે ખાવાના 10, 15, 20, 25, 30, 40, 50 ચાલો, પણ બાકી ના નથી. આપણે કોઈ વનસ્પતિ ને અભિયાન આપ્યું કે હું તમને નહીં મારું, મારે માત્ર જેટલા ખાવા છે ને તેટલાના આગાર સાથે બાકીની તમામે તમામ વનસ્પતિને હું ત્યાગ કરું છું. વિચારો, રાખવાનો ભાગ વધ્યો કે ત્યાગનો ભાગ વધ્યો? ત્યાગ તો વધ્યો ને. તો અત્યાર સુધી આપણે પાપ ખાઈને જાજુ કર્યું કે ત્યાગ ન કરીને જાજુ કર્યું? આક્રવ શેમાં વધારે આવ્યો બેન? ખાવાનો આક્રવ તો રાય જેટલો છે, પણ ન ત્યાગવાનો આક્રવ મેરું જેટલો છે. પેલા એક દિવસ નીકળો, પેલા પછી તમારે કન્ટિન્યુ કરવું હોય તો કન્ટિન્યુ કરો, કાલે ચેન્જ કરવું હોય તો ચેન્જ કરો. આમાં બેન, પથ્થાણ લેતી વખતે આપણે એટલું જ બોલીએ છીએ કે આજના દિવસ ઉપરાંત કાલે સવારે દિવસ ઉગ્યા પછી ન પાડું ત્યાં સુધી, તો પછી ના પાડો તો આખી જિંદગી પથખાણ પાડી ન લ્યો. હે બેન સાંભળો, મિનિમમ એક દિવસ છે, પછી એઝ યુ લાઈક. સાંભળો, એઝ યુ લાઈક. એમાં આમાં એક જ દિવસ નું હોય. આનું નામ છે રોજ ધારવાના પચકા. રોજ ધારવાના પચકા. સાંભળો, રોજ ધારવાના શું કામ કીધા છે કે આપણે બધા ભાગેલું છીએ. 6 અઠવાડિયા ની વાત કરશું ને, તેમ કે છે કે અમારે કાલે કઈ તકલીફ, આજે અમે 15 ધાર્યા ને કાલે કઈ 20 કરવા પડે. તો બેન તમે શાંતિથી વાંચજો, પેલા તમે શાંતિથી વાંચજો. આની અંદર માં ઉપર લખ્યું છે કે આ નિયમો દરરોજ એક દિવસ માટે લેવાના છે. પછી એક દિવસ માંથી તમે 6 મહિને કરી શકો છો, પણ એક દિવસ ને કારણે આપણને છૂટ રહે છે કે આવતીકાલે તમારે ચેન્જ કરવા હોય તો તમે ફરીથી ઓછા કે વધારે કરી શકો છો. પણ એમ નથી લખ્યું કે એક જ દિવસ માટે છે. એક દિવસ ના લ્યો અને પછી એમાં તમારે રિમેન છે તો તમે કાલે નહીં પાડવાના. બીજી કુછ નહીં, હાથ જોડશે, હાથ જોડીને આપણે એટલું જ કહેવાનું છે. આમાં બધું અંદર આવશે, ભાઈ લખેલું છે આપણને. પેલા આપણે આ સમજી લઈએ ને, પછખાણ આપતી વખતે હું તમને એની વિધિ ને બધું કહીશ. વિધિ કશી નથી, જેમ આપણે ચોવિયાર કરીએ છીએ ને ભાઈ, તત બનશે પરિક્રમામી નિંદામી ગરહામી અપાણમ ઓશિરામી. અને જેવી રીતે આપણે ધારણા પછખાણ કરીએ છીએ ને એ પ્રમાણે છે. એટલે આ તો આપણે અત્યારે એ યાદ રાખવાનું છે કે મારે ને તમારે લીલા કાચા શાકભાજી, કાચા શાકભાજી કેટલા ખાવા છે? સત્ય એ તો આ તેના ભવિષ્યમાં આવે છે. આ કયા સેક્શનમાં છે? સત્યના સેક્શનમાં છે. તમે શાક ને ખાવ છો ને, એમાં તમારે આજે સલાડ ખાવું છે કે એની વાત છે. જે રાંધેલું શાક છે એની વાત નથી. આપણે શાક આવશે દ્રવ્યમાં, તેમાં આવશે જે રાંધેલું શાક છે ને એ દ્રવ્ય ધારણામાં આવશે. આ તમારે સચેત વસ્તુ ખાવી કે નહીં, તેમાં તમે સલાડમાં નાખો તો કેટલા નાખો? 5-7 નાખો, એનાથી વધુ નથી ખાતા. અને આપણને તમે તમારું બચપણ યાદ કરશો તો તમને ખબર પડશે કે આપણે ત્યાં કાચા પાકા સંભારા ખાતા છે. બરાબર ખાતા ને કાચા પાકા સંભારા, મતલબ થોડું પકાવી લેતા, રાઈ જેવું કે કશુંક નું તેલ મૂકી અને એનો મરચા વગેરે નો સંભારો કહેતા. એમાં આપણે જૈનો મુનિ ભગવંતોના સેવક ઉપાસક હતા. આપણે આંગણે પધારે, આપણું ઘર અશુદ્ધ થાય અને આપણે આંગણે થી પાછા જાય એવું કલ્ચર નહોતું. એટલે ત્યારે ગ્રીન સલાડ ના બોલ ભરીને આપણા ટેબલ ઉપર કે આપણા ભોજન ની વચ્ચે રાખવામાં ન આવતા. કારણ કે શ્રાવક એટલે મિનિ સાધુ. શ્રાવક એટલે શું? મિનિ સાધુ. શ્રાવક જે પૂરું પૂરું કરે એ આપણે થોડું પણ આપણે કોશિશ કરતા કે આપણે કહું. અને બીજું એ ખરેખર એમાં એમ કહેવાય છે કે રાયમાં ક્લોરીન નીકળે છે, જયારે રાય વધારે ને ત્યારે એમાંથી ક્લોરીન છૂટે છે. એટલે શાકભાજીની ઉપરની છાલ એની અંદરમાં ઘણા બેક્ટેરિયા વગેરે આજે હતા ત્યારે પણ હતા. તો એક વખત એને એમાં નાખી દે ને એટલે એક તો એ ખાઈ થઈ ગયો આખરે, અને એના બેક્ટેરિયા વગેરે નો પણ નાશ થઈ ગયો. આજે મને યાદ છે 3-4 વર્ષ પેલા હું આવી ને ત્યારે સ્પિનચ તમે સલાડમાં નાખો છો ને પત્તા, એમાં એવું કઈ આવી ગયા હતા બેક્ટેરિયા, તો બધાને ખાવાની મનાઈ કરી દીધી હતી. તો કેવા ડાયાથી છોડી દીધું હતું, ભૂલે ચૂકે સલાડ પત્તા એમાં કોકે નાખી દીધા હોય તો કે નહીં ખાવાના આપડે. એમાં ગેરંટી નથી કે બેક્ટેરિયા લાગશે, પણ ભગવાને કહ્યું છે આમાં તને પાક લાગશે. એટલે મર્યાદા થાય તો મર્યાદા કરવી, પણ ન મર્યાદા કરી શકે તો આપણે એનો આધાર છે. પણ આધાર નો અર્થ અપરાધ થાય. આધાર નો અર્થ એટલે શું? જેટલા આધાર વધારે એટલા આપણા અપરાધ વધારે. હા, સલાડ થતી કહેવાય. કારણ કે વનસ્પતિ કાયને નિમક ચોળવાથી લીંબુ છાંટવાથી એના જીવો અચેત થતા નથી, માત્ર એ જયારે અગ્નિકાય નો સ્પર્શ પામે ત્યારે એ અચેત થાય છે. એટલે ઘણા એમ માને કે નિમક ચોળી નાખ્યું એટલે અચેત થઈ ગયું. નિમક પોતે સચેત અને વનસ્પતિ કાય પોતે સચેત. અચેત નિમક પણ છાંટો ને તો પણ અગ્નિકાય નું સત્ર પરિણત થયા વિના કાં તો એ સંપૂર્ણ સૂર્યના તાપથી સુકાઈ જાય તો અચેત થાય. કેવી રીતે અચેત થાય? કે સૂર્યના તાપથી એ સંપૂર્ણ રીતે પાણીનો ભાગ બળી જાય અને સૂકું થઈ જાય. તમે આમ ભાંગો તો ચૂરો થઈ જાય, એટલું સૂકું થાય તો વનસ્પતિ અચેત થાય. ને કા અગ્નિકાયમાં નાખો તો એ અચેત થાય. એટલે આપણે સચેત કેટલું ખાવું એનો આધાર રાખવું છે. પણ આપણે ખાતી વખતે છે ને બેન અહેસાસ કરવાનો છે, આપણો અનુકંપાનો ગુણ ખતમ થઈ જાય. આપણે જયારે ખાતા હોય ને ત્યારે સચેત ખાતા હોય તો આપણે જયારે ચાવીએ ત્યારે આપણને એવું લાગે કે આપણે આ જીવતા જીવને ચાવીએ છીએ. નથી લાગતું હા, ત્યાં શું સલાડ સરસ હતું, સલાડ બહુ સરસ હતું. આવું બોલ્યા એટલે આપણે કોની અનુમોદના કરી? એ કચડાતા પીસાતા ચવાતા આ બધા જીવો તરફ આપણી અનુકંપાનો ગુણ ચાલ્યો જાય. શું ચાલ્યો જાય? આપણી અનુકંપાની ધાર બુઠી થઈ જાય ને તો સંકિત નો દીવો બુઝાઈ જાય. એટલે વનસ્પતિ કાય એના પ્રત્યે આપણી કરુણા, વનસ્પતિ કાય પ્રત્યે આપણી કરુણા એને જગાડી રાખવા માટે આપણે 5 પરબી લીલોતરી નો ત્યાગ કરીએ. શું કામ કહીએ છીએ? ભાઈ સંસારી છીએ, આપણે ખાઈ રહ્યા છીએ, પણ આપણને દર 20-25 માસ 11-14 આવે ને એટલે આપણને યાદ આવે કે મારા ભગવાનની આજ્ઞા નથી, ચાલ આજ તો હું પ્રયત્ન કરું કે છોડી દઉં. એ દિવસો આયુષ્યના બંધ પડવાના છે. એટલે એ વખતે આપણે જો સચેત વસ્તુ ખાતા રહીએ ને તો આપણી કરુણા ધીમે ધીમે, જો ગુરુ ભગવાન તો ત્યાં સુધી કહે છે બેન કે તમે મકાઈના પીછા કાઢો છો ને મકાઈ ઉપરથી, આપણો હાથ નથી કાપતો બેન. પણ જયારે કોઈ મુરગીના પીછા કાઢતું હોય તો આપણને ત્રાસ થાય છે. પણ જેને મકાઈના પીછા કાઢતી વખતે કરુણાનો દીવડો અંદરમાં જળવતો ન રાખ્યો એટલે એને ક્રૂરતા સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું, તો એ ભવાંતરમાં મરઘીના પીછા કાઢવા સુધી પહોંચી જાય. આવ્યો છે આપણે કરુણા તો આવી જ છે. નહીં નહીં, કાઢવું પડે, કાઢો છો, પણ એ વખતે અહેસાસ કરવાનો છે. શું કરવાનો છે? એ વખતે આપણને કરુણા ચાલી જોઈએ કે હું મારા સ્વાર્થ માટે આ જીવોને આવી રીતે હણું છું. જો એ આપણે ભૂલી જાય ને તો આપણે કરુણા સાથે કોમ્પ્રોમાઇઝ કરી લીધું. એટલે એ કરુણા પછી આપણને, જો તમે યાદ કરો પહેલી વાર તમે ઇન્ડિયા છોડીને આવ્યા હતો ને ગ્રોસરી સ્ટોરમાં ગયા હતો ને મીટના ટુકડા જોયા હશે તો તમને શું વિચારી ગયો હતો? કાળજું કાપી ગયો હતો. આજે આપણે બધા મેમ્બર થઈ ગયા, ફિટ થઈ ગયા, કશું ખાતું નથી, કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. ઇટ્સ ઓકે, આ ન ખાવું જોઈએ. અનાજની ભૂમિ છે ને બેન, એની માથે કઈ ચીંગડા નથી હોતા. જ્યાં આપણને પાપના નિમિત્તો એટલા બધા મળે કે જ્યાં આપણને પાપ સાથે કોમ્પ્રોમાઇઝ થઈ જાય. આજે પહેલી વાર કોઈ બેન, કોઈ ગામડાની ઇન્ડિયાની મધ્યમ વર્ગની છોકરી હોય ને એને પહેરેલો ડ્રિંકનો ગ્લાસ જોયો હોય તો એને શું પ્રતિભાવ આવ્યો હતો? ને હવે સારું કરે તો એમના ઘરમાં આટલું બધું કોમ્પ્રોમાઇઝ થઈ જાય. તો કાલે સવારે પીતા થઈ જાશો, તમે ના પાડો છો કારણ કે મારી ઉંમર ના છે એટલે. બાકી છે ને બધાના કાળજા જો ખોલવામાં આવે ને તો ખબર પડે કે સંસાર શું કરી ગયો છે. આવા ઉત્તમ તપમાં, આવા વિજ્ઞાન શાસનમાં, આવા સંસ્કારી મા બાપ ના પેટે જન્મ્યા પછી એક આટલું નાનું એવું પ્રલોભન પણ જો આપણને ખેંચી જાય તો દેવલોકમાં શું કરતું જોઈએ. વ્યંતર બનીને એ ગયા દેવલ લોયેસુ નરયેસુ એ ગયા આસુરમ કાયમ અહા કમને હિકત છે. ભગવાન કહે છે કે આ 84 લક્ષ સેવા જોડીના જીવના એકાય ફાળા એવા નથી તેમાં આપણે ન ગયા હોય. એટલે આ નિયમ આપણને કરુણાની જ્યોત ઝળહળતી દેખાવે છે. શું કરાવે છે? કરુણાનું ભાન કરાવે છે. આના વિશે આપણે વિચાર પણ ન કરીએ તો આ નિયમ ધાર્યા ને તો આજ વિચાર હશે કે અનંતીકૃત વનસ્પતિ કાય એમાં મારે ખાવી છે 25 કે 25-30, એમાં મારે આટલા જીવોને ફફડતા શું કામ રાખવા, આટલા જીવોને ભયભીત શું કામ રાખવા. આ પડે જ નિર્ણય કરું કે મારા ઘરમાં આવતી 25 કે 30 જે વનસ્પતિ છે એ સિવાય સચેત વનસ્પતિના તમામ જીવોને હું અભયદાન આપું છું. હવે આમાં આપણે શું છોડ્યું? બે કશું છોડ્યું પણ કરુણાનો એક પાયો નખાય છે, એક ઈંટ મુકાઈ ગઈ એના ઉપર હિંસાતનની ઇમારત ઉભી છે. એના પ્રવેશ દ્વારમાં આપણે પ્રવેશી જાય અને હવે એની જાગૃતિ રાખવાની છે કે આ સંસ્કાર એટલા દ્રઢ બને કે આપણો કોઈ એવી જગ્યાએ જન્મ જ ન થાય. આ સંસારમાં કોઈને સત્તા નથી કે મને કે તમને માંસાહારી પ્રાણી પણ બનાવે. એક વાર નક્કી કર્યું ને કે હું માંસાહારનો ત્યાગ કરું છું, મારે કોઈ સંજોગોમાં મીઠ ખાવું નથી, તો એ ભાવ એવો આવે કે આવતા ભાવમાં પણ તમારે મીઠ ન જ ખાવું પડે. કારણ કે અત્યારે આપણો ભાવ શું છે કે મારે કદી પણ માંસ ખાવું નથી. પછી કર્મ સત્તાની તાકાત નથી કે આપણને કીડો પણ બનાવે ને તો આપણે માંસાહારી કીડો ન બનીએ. પંખી પણ બનાવે ને તો તમે કબૂતર બનો પણ કાગડો ન બનો. બકરી કે ડિયર બનો પણ શિયાળ કે વાઘ ન બનાવે. તિજેન્ટ ગતિ આવી શકે છે પણ તિજેન્ટ ગતિમાં માંસાહારી ગતિ ના આવે. તિજેન્ટ ગતિનો બંધ પડી શકે કારણ કે આપણે વાંકાને જળ જીવો છીએ. માયા કરતા કરતા કપટ કરતા કરતા જો આયુષ્યનો બંધ પડ્યો તો તિજેન્ટમાં જવાનું, પણ ગતિ દુર્ગતિ છે તો પણ એમાંથી બચવાનો ચાન્સ છે. આ સંસ્કાર એવા રોકવા છે આપણે કે જેથી કરીને ભવાંતરમાં નહીં પણ મોક્ષ ન થાય ત્યાં સુધી આપણી દુર્ગતિના દરવાજા બંધ થઈ જશે. એટલે આમાં આપણે વનસ્પતિ જોઈ ત્યાર પછી હવે ફળની જાત આવે છે. ભાઈ તો તમને જુઓ, સમય 9:45 થવા આવ્યા છે, તમે કહો તો 5 મિનિટ લો અને તમારી મરજી ન હોય કાલ પાછા ન આવો એવી શરતે નહીં. કારણ કે બેન બહુ મોડું કરે છે તો સવારે ઉઠીને કામ ઉપર જવામાં તકલીફ પડે છે, એવું નથી ને. તો ફળને જ્યારે આપણે ઠળિયાથી એના ગોટલા એટલે કે એના બિયાથી જુદું પાડીએ પછી 2 ઘડી સુધી એ ફળમાં એ બિયાના એ ઠળિયાના એ નટ એના ગોટલાના એના આત્માના પ્રદેશો એના ફળના પલ્પમાં રહે છે. 2 ઘડી પછી એ અચેત થાય ત્યાં સુધી એમાં જીવ છે. કોનો જીવ? ઠળિયાનો. આપણા બોડીનો જે ફ્લેશ છે 2 ઘડી એટલે 48 મિનિટ, 48 મિનિટ સુધીમાં એના આત્માના પ્રદેશો બધા પાછા બીયા તરફ ખેંચાય આવે. આત્માના પ્રદેશ કપાતા નથી, એ બિયામાં પણ હતા, ગોટલામાં પણ હતા અને એના પલ્પમાં પણ હતા. આપણે પલ્પને કાપી નાખીએ પણ એ આત્માના પ્રદેશ કપાય ન કપાય, કદી અખંડ હોય. પણ એને આમાંથી સંકોચાઈને પાછા મૂળ શરીર સુધી આવતા 2 ઘડી લાગે, 48 મિનિટ લાગે. એટલે જો આપણે સમાર્યા પછી 2 ઘડી પહેલા ફળ ખાઈએ તો એ આપણે સચેત ખાઈએ, 2 ઘડી પછી ખાઈએ તો આપણે અચેત ખાઈએ. आत्मा है ना, वो मूल उसके बीज में, वो बीज में है, और अंदर का जो नट है जेने केरी नो गोटलू कहे ना, एनो मूल आत्मा एमा छे, पण पेलू एनो बोली छे। आपका हाथ काट दिया, समझो, सुनो, आपका हाथ काट दिया तो हाथ ने भी आत्मा के प्रदेश थे ना, तो हमारा शरीर ऐसा है कि काटने के साथ तुरंत ही आत्मा के प्रदेश खींच कर इसमें सब आ जाते हैं, और वो हाथ जो निकल गया वो अचेत हो जाता है। फिर भी अपने बेन शरीर माथी आँख वगैरह लेने बीजा माँ मुकवी हो काल मर्यादा छे, તેની સચેતતા કઈ પહોંચે આપણને દેખાય છે કે અમુક કલાક પછી એ કામ માં ન આવે, અને તમે ભેટ ગરોળી ની પૂછડી એ તો જો કપાઈ હોય ને તો ત્યાં પણ સરફરતી એ હલકી દેખાય, જેટલી કેમ આત્માના પ્રદેશ છે, ઓ જેવા આત્માના પ્રદેશ ખેંચાયેલા એટલે સ્થિર થઈ જાય। તો ફળમાં પણ આવી રીતે બે ઘડી પેલા આપણે વાપરીએ તો સચેત છે, એટલે મુનિ ભગવંતો ને ક્યારેય પણ ફળ ઓરાવીએ તો ખોટું બોલવું નહીં, લોભ મોહ કરવો નહીં, એના શરીર નો મોહ કરીને આપણે એના આત્મા નુકસાન કરીએ છીએ। આપણે કેરી સમારી હોય અને જો બે ઘડી થઈ ગઈ હોય તો જ મુનિ ભગવાન તમને ખપે કોઈ પણ ફળ આપણે ન ચાલે એમના એને અડાય પણ નહીં, વાપરવાની વાત તો ક્યાં રહી, પણ એને એનો સ્પર્શ પણ ના કરે। બેન ગરમ કરવાથી કદાચ અચેત થાય એનો એમાં ના નથી, પણ કેટલી વાર ગરમ કરવા થાય એની આપણને પાકી ખબર નથી, એટલે બને ત્યાં સુધી આપણે વિવેક રાખીને આપણા માટે સમારીને, નહીં કે મુનિ ભગવંતો માટે બે ઘડી પેલા સમારવું તો પણ એને દોષ લાગે, આપણે આપણા માટે એવો વિવેક રાખવાનો કે આપણે વહેલું જ સમારી રાખીએ તો આપણને દોષ નહીં એને પણ દોષ નહીં, એટલે આવી રીતે આપણે રાખી શકાય છે। બે ઘડી એટલે 48 મિનિટ, એને અંતર્મુખ કહેવાય, એને 48 મિનિટ એટલે બે ઘડી અને અંતર્મુખ બે શબ્દ થી ઓછો, તો બે ઘડી સુધી રાખવી જોઈએ અંતર્મુખ સુધી, તો 48 મિનિટ સુધી। તો આ પ્રમાણે ફ્રૂટ સચેત માં ત્યારે ગણાય કે જયારે એને બિયાથી દૂર કર્યા પછી 48 મિનિટ ન થઈ હોય તે ફ્રૂટ સચેત કહેવાય, બાકી ફ્રૂટ પછીથી અચેત થઈ જાય છે। વનસ્પતિ અચેત ન થાય કાપ્યા પછી 4 કલાક રાખો, 8 કલાક રાખો, 10 કલાક રાખો તો પણ એ અચેત ન થાય, પણ ફ્રૂટ અચેત થઈ જાય છે, એમાં એનો સળિયો અચેત નથી થતો, એનો પલ્પ છે અચેત થઈ જાય છે। એટલે તમારે જી પકાવો, શું કરે ભાઈ, સાંભળો, મકાઈ ફ્રૂટ નથી, મકાઈ ધાન્ય છે, એટલે ધાન્ય ના વિભાગ માં આવે, આપડે જે અત્યારે વાત ચાલે છે કે ફ્રૂટ ની જાય છે, એટલે ધાન્ય ને તો પકાવવું જ પડે, એને છૂટું કરો તો પણ એ અચેત ના થાય, પૂર્વ અચેત ના થાય, હા પકાવવું પડે। એટલે આપણે જયારે ફ્રૂટ વાપરવા છે તેની અંદર માં આપણે આ સચેત ની જાત માં આવે છે માઇન્ડ વેલ, આપણે સચેત તરીકે ખાવા હોય, તમે પછી એને પકાવી નાખ્યા હોય ને ભલે ફ્રૂટ હોય તે આપણને દ્રવ્ય ની જાત માં આવશે, શેમાં આવશે, તમે કેળા નું શાક કર્યું તે આપણે ફ્રૂટ તરીકે નહીં લઈએ પણ એ દ્રવ્ય માં આવશે, આમાં તો તમારે ફ્રૂટ ને ફ્રૂટ તરીકે ખાવું હોય તો કેટલા ફ્રૂટ આધાર રાખવો, 10, 20, 25 જે તમે રાખતા હોય તમારી મરજી ની વાત છે, પણ એમાં એટલું યાદ રાખજો આપણે ન જાણતા હોય એવા ફળો પણ આવી રહ્યા છે, બરાબર ને, એટલે જયારે પ્રસ્થાન કરીએ હોય ને પછી દિવસે જે ફળ નું નામ આપણે નથી જાણતા, જે ફળ ને સાવ નવું ફળ હોય, જેમ કે પેલા કીવી તો ઇન્ડિયામાં કોઈ જાણતું નહોતું તો એને માટે કીવી નો આગળ જ ન રાખ્યો, પણ એ દિવસે કદાચ એને કીવી આપે તો તો પછી એને ના ખાઈ શકાય. એટલે સાવ આપણે જયારે બધા વ્રત ખાઈએ ને તેની અંદર માં એવું રાખે કે ભાઈ ચાર કે પાંચ કે બે એવા હું અનનોન ફ્રૂટ અત્યારે આગળ રાખું છું કે જેનું નામ મને ખબર નથી, પણ મારે ખાવું પડે તો હું એક અનનોન ફ્રૂટ નો આગળ રાખું છું, નહીં તો પછી ત્યારે અંદર આવી ગયું હોય તો આપણું વ્રત તૂટે. એટલે વ્રત લેતા પહેલા વિવેક વધારે રાખવો, લીધા પછી ચુસ્ત પાડવું, એવો ચાન્સ આવે તો છોડી દેવાનું, નહીં ખાવાનું કે ભાઈ મને ખબર નહોતી કે આ ફ્રૂટ નું નામ આજે મેં આગળ માં રાખ્યું નથી. બસ એટલે આ પ્રમાણે ફ્રૂટ છે. અને ત્યાર પછી છેલ્લું છે મેવો. મેવો એટલે ડ્રાય ફ્રૂટ. બધા ડ્રાય ફ્રૂટ સચેત નથી, પણ કેટલાક ડ્રાય ફ્રૂટ સચેત છે. જો કિસમિસ માં બીયા હોય, આપણે કાળી દ્રાક્ષ છે ને ઇન્ડિયામાં આપણે બલાડીને જે વાપરીએ છીએ એની અંદર માં બીયા છે, એ બીયા સચેત છે. અને આખી બધા ફોતરા વાળી એ સચેત છે. તો આવા કોઈ ડ્રાય ફ્રૂટ આપણે ખાતા હોય તો એનું નામ લખવાનું સચેત માં. અને બાકી જે ફળ ને ગરમ શેકી ને, આ જે કાજુ છે ને તે કાજુ એમને છૂટું જ ના પડે, એને અગ્નિકાય નો સ્પર્શ કરાવવો પડે તો એ છૂટું પડે, તે અચેત થઈ જાય. પણ બધા સચેત હોય શકે. એનો ઉપરનો ભાગ છે ને બેન, એનો બીજ કહેવાય, મીંજ હોય એના સહિત નું હોય તો એ ઉગી શકે. એટલે આપણે કઈ જાતનું બદામ વાપરીએ છીએ, આખા ભગવાન ને આપણે ધરીએ છીએ ને જે આખી બદામ, એ સચેત બદામ કહેવાય. એ તોડીને ખાતા હોય, આપણે તોડીને ખાતા હોય તો એ સચેત કહેવાય. તો એમાં આપણે આધાર રાખવાનો ડ્રાય ફ્રૂટ નો. એટલે આ પ્રકારે આપણે પહેલો એક નિયમ સચેત નો, એમાં કેટલું ખાવું એની મર્યાદા, આમાં છોડી દેવાની વાત ન કરી. છોડાય તો ઉત્તમ, પણ છોડાય નહીં તો આપણે જેટલું ખાઈએ છીએ એ સિવાયના બધા સચેત ને આપણે અભયદાતા બનવું છે. હવે તમે આટલામાં વિચાર કરો, આ લોકમાં સચેત પૃથ્વી, સચેત પાણી, સચેત અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ અનંતા 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 જીવ છે. એમાંથી આપણે પાણીનો વપરાશ કર્યો હોય તો 10-12 ગ્લાસ મીઠું વગેરે શબ્દ લખે કે ઘણા આપણે આપણે રોક સોલ્ટ કહીએ ને એ સચેત કહેવાય, કારણ કે એના ઉપર અગ્નિકાય નો આપણે પ્રયોગ નથી કર્યો હતો. એટલે પેલાના વખતમાં કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ ની ડેફિશિયન્સી હોય ને તો પેલો એને ઘૂંટડો કહેતા, એટલે ઓલો કોલસ્ટાર માટી પકાવેલી એને પણ ખાતા. તો એ પાકી ગઈ ને બેન, એટલે એમાં અડધી કાચી અડધી પાકી થઈ, તે પણ અડધું સચેત માં આવી જાય. એકદમ કોલસો ના કરી નાખીએ, થોડીક તપાવી હોય. આ તો એવા ઘણા પદાર્થો છે કે જો એ આપણે એને પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિમાં, તમને આશ્ચર્ય થાય બેન, પણ મુસ્લિમ કોમમાં બહુ ખવાય છે. નાના ગામોમાં એના ટોપલા ને ટોપલા ભર્યા હોય, લિટરલી પકાવેલી માટી હોય. અને આપણે નાના બાળકો હતા બેન, દિવાલ માંથી માટી ઉખેડીને ખાતા ને, કારણ કે એને કેલ્શિયમ ની ડિમાન્ડ થતી. એટલે બોડીને ખબર છે, આપણને નથી ખબર. એટલે આવી રીતે વસ્તુઓ સચેત હોય છે એની વાત કરું છું. આપણા સમાજમાં નથી થવાતો, પણ ઘણી વસ્તુઓ એવી હોય છે. એટલે આપણે સચેતની જયારે મર્યાદા કરીએ ત્યારે આપણે એટલું નક્કી કરવું છે કે મારા જીવનમાં ભવિષ્યમાં મારે સચેતના ત્યાગી બનવું છે. આપણે સાધુના ખામણામાં બોલીએ ને, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગળ, એવી અનેક ઉપમાય કરી બિરાજમાન એવા મુનિ ભગવંતોના પંથે ચાલવા માટે પરમાત્મા હું તો આ પેલું પગલું ભરું છું. હું તો માત્ર મર્યાદા કરું છું, પણ મારું ધ્યેય તો એ છે કે હંમેશ માટે શું કરી દઉં, સચેત નો ત્યાગ કરી દઉં. અમારા એક મામી હતા બેન, મારા મધરના મામી, એમને 17મે વર્ષે વૈધવ્ય આવેલું અને 17 વર્ષની ઉંમરે એને યાવત જીવન લીલોત્રીના ત્યાગ કર્યા હતા. અને 93 વર્ષે ગુજરી ગયા ત્યારે માથામાં ડાય નહોતી અને દાંત પોતાના હતા, વાળ પોતાના કાળા હતા. એની દીકરાની દીકરી અહીંયા સિનસિનાટીમાં રહે છે અને બંને બહેનો એટલે એની ગ્રાન્ડ ડોટર, એની 3 અમેરિકન ફ્રેન્ડ એ દાદીને જોવા આવી હતી ઇન્ડિયા. એ ઘાસફૂસ ન ખાય, આપણે લોકોને ઘાસફૂસ ખાવા વાળા છીએ. ત્યાં તમે લોકોને શું તમને શેમાંથી મળે છે બધું? તો પણ ત્યાં તો ઘાસ પૂછે નથી ખાતા. આખું જીવન 17 વર્ષની ઉંમર થી 93 વર્ષની ઉંમર સુધી લીલોતરી નહોતી ખાધી. એટલે કાચી તો નહીં, સાચી લીલોતરી ના ત્યાગ જ કરી દીધા હતા. માત્ર કઠોળ દાળ વગેરે, પણ એનો એક પણ, અને આખા જીવનમાં 90 વર્ષ સુધી એને કદી ઔષધ નહોતું લીધું. ક્યારેક લીધું હોય તો એક આટલી ઊંધા ચટણી સાથે લીધી હોય, જરા તરા પેટમાં એક વાર 2-5 મહિને 6 મહિને એક વાર, અને 93 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થઈ ગયું. એવા આપણી જૈન સમાજની તો નારીઓના તમે દ્રષ્ટાંતો વાંચો, મારા આપણે જોયેલા કે 15 વર્ષની ઉંમરે વિધવા, 17 વર્ષની ઉંમરે વિધવા, આખું વૈધવ્ય ત્યાગમય જીવન અને સામાયિકના સહારે જીવી ગયા. બીજા કોઈ અવલંબન નહીં, માત્ર ઘરમાં બેસીને સામાયિક પ્રતિક્રમણ કરે, 2 વખત દિવસની 7-7 સામાયિક કરે. આપણા સમાજમાં રોજની 7-10 સામાયિક કરવા વાળા સેંકડો લોકો છે. નવરાત્રા સામાયિક બાંધી બેસી જાય કે મારે પાપ કરવું જ નથી તો હું શું કામ અભિજાતા ન બનું. સમમ સાવજમ જોગમ પચખામી, આટલું બોલ્યા મુનિ બની ગયા. શું બની ગયા? આપણે મુનિ બની ગયા. નવરા બેઠા બેઠા સોફા ને ઘસવા કરતા, બરાબર ને, સોફા ઘસાઈ ગયો, કેટલાય ના ખાડો પડી ગયો અંદર, પણ નીચે ઉતરીને પલોઠી વાળીને બેસીને 2 ઘડીની સામાયિક કરવાનું આપણને રૂચતું નથી. ટાઈમ કિલ કરવાનો હોય કે ટાઈમ સેવ કરવાનો હોય, મનુષ્ય ભવ નો ટાઈમ કિલ કરવા માટે નથી. રિટાયરમેન્ટ મળે તો આપણને પ્રશ્ન થાય કે હવે શું કરશું, હે શું કરશું. જયારે કામ ખૂબ હોય ને ત્યારે બોલતા કે આમાં મને ક્યાંય ફુરસત નથી. જયારે ભગવાન ફુરસત આપે એટલે કામ ગોતવા નીકળે. એટલે ત્યાગ અને વૈરાગ્ય સિંહાસન નો પાયો છે, શ્રાવકાચાર નો એ પણ પાયો જ છે. અને આપણા જીવનમાં આવો ત્યાગ અને વૈરાગ્ય આવે એવી ભાવના સાથે પરમાત્માની આ વાણીને સમજતા કે સમજાવતા મારી મંદ મતી બુદ્ધિનો અલ્પ સંયોગસમ કે ધારણા ભૂલથી કોઈ પણ વાત જીન આજ્ઞાથી ઓછી અધિક કે વિપરીત કહેવાઈ ગઈ હોય તો અર્યંત અનંતથી જ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, સકળ સંઘની સાક્ષીએ તસ્મી ચામી ટુકડમ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામીજી, જૈન શાસન દેવકી, સદગુરુ દેવકી, પ્રણામ. જય જીનેન્દ્ર. Okay.